વાલા ભક્તો, આપણી અનેક વિટમણાઓને, વ્યવહાર કાર્યોની અંદર, ચિંતાઓની અંદર આપણી મનની વૃત્તિ અત્યારે અટકેલી હોય તો એમાંથી બહાર કાઢીને એકાગ્ર મન ભગવાનના સ્વરૂપની અંદર કરીએ. એ ભગવાન દરબાર ગઢને વિશે વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ નીચે મહારાજ સભા કરીને બેઠા છે. મહારાજે સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. આપણે પણ એ સભાના સહભાગી બનીએ, આપણે પણ મનોમન એ સભાની અંદર ભગવાન શ્રી હરિના મુખે નીકળતા વચનોને સાંભળીએ. પછી શ્રીજી મહારાજે જમણે હાથે ચપટી વગાડીને બોલ્યા છે, સર્વે સાવધાન થઈને સાંભળો. બધા સભાની અંદર બેઠા હતા, બધાની મૂર્તિ, ભગવાનની મૂર્તિની અંદર દરેકની મનની વૃત્તિ સહેજે સ્થિર હોય, પણ મહારાજને કંઈક મહત્વની વાત સમજાવી હતી એટલે મહારાજે ચપટી વગાડી, અને ચપટી વગાડી અને મહારાજે બધાને સાવધાન કર્યા. કદાચ કોઈની મનની વૃત્તિ બીજે હોય તો એ સભામાં આવી જાય, અને કદાચ કોઈની મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપની અંદર, મૂર્તિની અંદર ખોઈ ગઈ હોય તો પણ એ સાવધાન થઈ અને ભગવાનના વચનની અંદર હવે ધ્યાન દે. માણસ જ્યારે મૂર્તિની અંદર એકાગ્ર થઈ જાય ને ત્યારે પણ શુદ્ધ બુદ્ધ ભૂલી જતા, ભગવાનના એકાંતિક સંતો ભક્તો એ રીતે મહારાજની મૂર્તિમાં ખોવાઈ જતા. એટલે મહારાજે ચપટી વગાડી જાગૃત કરવા. કદાચ વ્યવહારિક કાર્યમાં ભટકતી હોય તો પણ પાછી આવે, અને ભગવાનની મૂર્તિની અંદર હોય, દર્શનના સુખની અંદર આનંદ લેતી હોય તો પણ એ મનની વૃત્તિને જાગૃત કરી અને ભગવાનની વાણી, જે ભગવાનનો ઉપદેશ છે, કારણ કે એ મહત્વનો ઉપદેશ છે, એટલે મહત્વના ઉપદેશને સમજવા માટે ભગવાને જાગૃત કરી. એટલે મહારાજે ચપટી વગાડી અને મહારાજે બોલ્યા, સર્વે સાવધાન થઈને સાંભળો, એક વાત કરીએ છીએ. મહારાજે બધાને સાવધાન કરી અને એક વાતની શરૂઆત કરી. મહારાજ કહે છે કે તે વાત તો સ્થૂળ છે પણ શુદ્ધ, પણ સુધી સુરત દઈને સાંભળશો તો સમજાશે. અહીંયા મહારાજે શબ્દ વાપર્યો કે વાત સ્થૂળ છે. સ્થૂળ એટલે વાલા ભક્તો દેખીતું, દેખીતી એટલે જે સહજતાથી દેખીતી શકાય, જે આંખોથી સહજ રૂપે દેખાતું હોય એવી વાત છે. પણ સુધી સુરત, સુધી એટલે શુદ્ધ, શુદ્ધિ પોતાની મનની સ્થિતિને શુદ્ધ કરી બુદ્ધિથી, અને સુરત એટલે ધ્યાન એકાગ્ર થઈને, ધ્યાન એકાગ્ર થઈને તમે જો આ વાત સાંભળશો તો તમને સમજાશે. સ્થૂળ વાત છે એટલે હું તમને એક દ્રષ્ટાંત આપું તો સમજાય, કે આપણે કોઈ ફળ છે એ ફળને નજરે જોઈએ એટલે આપણને ફળની આકૃતિ દેખાય છે, એ સ્થૂળ સ્વરૂપ જોયું આપણે. પણ જ્યારે એના ઉપર મનન કરીએ, એના ઉપર વિચાર કરીએ, જ્યારે એની અંદર અંતરદ્રષ્ટિ, એની અંદર દ્રષ્ટિ કરીને જોઈએ તો આપણને એ ફળની અંદર રહેલું રસ, એ ફળનો એ ગુણ, એ ફળનો સ્વાદ, એ બધો એની અંદર સમાયેલો છે. સ્થૂળ ભાવે આપણને શું દેખાણું? સફરજન છે, એપલ. તો સ્થૂળ ભાવે તો આપણને એપલ દેખાણું કે લાલ કલરનું એક ફળ છે. પણ જ્યારે સૂક્ષ્મ દ્રષ્ટિ કરીને અંદર દ્રષ્ટિ કરી ત્યારે આપણે એનો સ્વાદ કેવો છે, એનો રસ કેવો છે, એનો ગુણ શું છે, આ બધા ઉપર આપણી દ્રષ્ટિ પહોંચી. એમ મહારાજ કહે છે કે પ્રથમ દ્રષ્ટિ અમે જે વાત કરીએ છીએ ને તો સ્થૂળ રૂપે દેખાશે તમને, એમ થશે કે આ વાત કરી છે, આ વાતની અંદર આ જ છે. પણ જો શુદ્ધ થઈને, શુદ્ધ અને બુદ્ધ, અહીંયા શુદ્ધિ અને સુરત બે શબ્દ મહારાજે વાપર્યો છે. શુદ્ધિ થઈ, શુદ્ધિ એટલે કે પોતાના મનને જાગૃત કરીને, બુદ્ધિને જાગૃત કરીને શુદ્ધ સાથે, બેભાન અવસ્થામાં નહીં, બેધ્યાન અવસ્થામાં નહીં, ધ્યાન કરીને, એકાગ્ર કરીને. અને સુરત એટલે મનથી પણ અને શરીરથી પણ એકાગ્ર ચિત્ત, સુરત પણ ભગવાનના સ્વરૂપની અંદર, વચનની અંદર, ભગવાનની વાતની અંદર અહીંયા ધ્યાન દો સભામાં બધા. આપણે હમણાં મદનભાઈએ સૂચન આપ્યું ને, ઘણી વખત સભાની અંદર, સભામાં પણ અમે જોતા હોઈએ, નાની અંદર પણ, વોટ્સઅપ ઝૂમની અંદર પણ જોતા હોઈએ, ઘણા સુતા સુતા સાંભળતા હોય, ઘણા ટેકા દઈને, આરામ દઈને સાંભળતા હોય. એનો મતલબ ભલે સારી વાત છે, સાંભળો છો એ સારી વાત છે, આનંદની વાત છે, પણ તમારી બેધ્યાન કહેવાય ત્યાં, તમે ત્યાં સાવધાન નથી. એટલે મહારાજે પહેલા ચપટી વગાડી જમણા હાથની અને મહારાજ કહે સાવધાન થઈને સાંભળો. આ વાત તો સ્થૂળ દેખાય છે, દેખીતી રીતે સહજતાથી દેખીતું હોય એવી રીતે તમને વાત જણાશે, પણ જો શુદ્ધિ અને સુરત દઈને સાંભળશો તો સમજાશે, નહીં તો નહીં સમજાય. અને હું પણ બધાને ભલામણ કરું છું કે આને આપણે શુદ્ધિ અને સુરત દઈને આપણે સાંભળીએ તો આપણે આ વાત બરાબર યથાર્થપણે સમજી શકશું. પછી સર્વે હરિભક્તે કહ્યું છે, હે મહારાજ કહો. એટલે હરિભક્તો એ રિસ્પોન્સ આપ્યો, મહારાજે જે બધાને જાગૃત કર્યા એટલે હરિભક્તો જાગૃત થઈ ગયા. ખબર કેમ પડે? અમે ઘણી વખત પૂછીએ છીએ બરાબર ને, એમ બધા હરિભક્તો માથું ડોલાવો તો ખબર પડે કે તમે અમારી વાતને શુદ્ધિ અને સુરતથી સાંભળો છો. એટલે મહારાજે પણ જયારે પૂછ્યું કે ભાઈ અમે આવી વાત કરીએ છીએ, તમે બધા સાંભળો, એટલે બધા હરિભક્તોએ એનો પ્રતિઉત્તર આપ્યો કે હે મહારાજ કહો, એટલે અમે હવે સાવધાન થઈ ગયા છીએ, અમારી વૃત્તિ તમારા વાણીની અંદર અમારી પોરવીએ છીએ, અમારું ધ્યાન અમે બીજેથી વાળીને તમારા સ્વરૂપની અંદર, તમારા વાણીની અંદર, વાતની અંદર અમે પોર્યું છે. માટે હવે તમે કહો, અમે તમારી વાતને સાવધાન થઈને સાંભળશું, ખબરદાર થઈને સાંભળશું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને ધર્મ નિષ્પ્રદાન હોય. બહુ શાંતિથી આપણે આ વચનામૃત વાંચીએ અને સાંભળીએ. પરમેશ્વરના ભક્ત હોય, એક એક શબ્દ ઉપર વાલા ભક્તો ખૂબ મને એકાગ્ર કરીને સમજો. પરમેશ્વરના જે ભક્ત હોય, એટલે આ વચનામૃતની અંદર મહારાજ જે વાત કરે છે એ ભગવાનના ભક્ત માટે વાત કરે છે, અભક્ત માટેની વાત કરતા નથી. આ ગુણ જે બતાવશે, આગળ જે વર્ણન આવશે, કોણા માટે આવશે? એ ભગવાનના ભક્ત માટે આવશે. એટલે પહેલું અહીંયા આગળ એ સમજીએ, પરમેશ્વરના ભક્ત હોય તેમાં કોઈકને એટલે કોઈ વ્યક્તિઓને, ભક્ત અનેક છે પણ અનેકમાંથી કેટલાક વ્યક્તિઓને ધર્મનિષ્ઠા પ્રદાન હોય, અને કેટલાકને, કોઈકને આત્મનિષ્ઠા પ્રદાન હોય, અને કોકને વૈરાગ્ય નિષ્ઠા પ્રદાન હોય, અને કોઈને ભક્તિ નિષ્ઠા પ્રદાન હોય, અને ગૌણપણે તો એ સર્વે અંગ સર્વ હરિભગતમાં હોય. મહારાજે બહુ સુંદર પહેલા તો હરિભગતની અહીંયા વ્યાખ્યા આપણને સમજાવી છે કે હરિભક્ત હોય એને ગૌણપણે તો ચારે અંગ હોય. એનો અર્થ એવો થાય કે આ ચાર અંગ હોય, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય જે અંગ છે એ ગૌણપણે એટલે સામાન્ય રીતે તો દરેકની અંદર હોય, અને એવા સામાન્ય રીતે જો એ અંગ હોય તો જ હરિભક્ત થઈ શકે. જો ધર્મમાં રુચિ ન હોય, ભક્તિનું અંગ ન હોય, જ્ઞાન ભગવાનનો મહિમા સમજવાનું અંગ ન હોય, વૈરાગ્ય ન હોય, તો એવું સામાન્ય અંગ જો ન હોય તો એ જીવાત્મા હરિભક્ત થઈ શકે જ નહીં. અને એનો અર્થ એવો પણ થયો કે દરેક હરિભક્તની અંદર આ ચાર અંગ એ સામાન્ય રીતે તો વર્તતા હોય છે, ગૌણપણે, મહારાજે અહીં શબ્દ વાપર્યો ગૌણપણે, ઓછા વધતા પ્રમાણમાં એટલા વર્તતા હોય છે. પણ કોઈકને, દરેક વ્યક્તિની પ્રકૃતિ, સ્વભાવ, એ સ્વભાવ, એની 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 ઈશક, એ એક વિષયની અંદર વિશેષ હોય, અને એ જેવા વિષયની અંદર આ ચાર અંગ છે એમાંથી જે વિષયની અંદર એની વધારે વૃત્તિ ખેંચાતી હોય, વધારે મન પુરવાતું હોય, અથવા તો વધારે એની દ્રષ્ટિ ત્યાં પહોંચતી હોય, એ અંગ એનું પ્રધાન અંગ કહેવાય. એટલે દરેક વ્યક્તિની અંદર, સત્સંગ સમુદાય બહુ વિશાળ છે, સાગર જેવો છે, પણ બધાની સ્થિતિ એક સરખી ન હોય. ગૌણપણે આ ચારે અંગ બધામાં રહેલા છે, પણ આ ચારમાંથી કોકની પ્રધાનપણે ધર્મનિષ્ઠા હોય, કોઈની વૈરાગ્ય નિષ્ઠા હોય, કોઈની ભક્તિ નિષ્ઠા હોય, અને કોઈની આત્મનિષ્ઠા દ્રઢ હોય, એવી રીતે એના અંગો એ વિશેષપણે વર્તતા હોય. હવે આ પરિભાષા પર ભગવાનના ભક્તની છે, આ ભક્તની પરિભાષાની અંદર આ આવે. એટલે પહેલો આપણે આમાંથી સિદ્ધાંત એ શીખવાનો કે આ પરિભાષાની અંદર ન આવતા હોય તો એ ભગવાનના ભક્ત કહેવાય નહીં. આ વસ્તુ પહેલી આપણે સમજ્યા. અને ભગવાનના ભક્ત જો થવું હોય તો આ ચારેય વસ્તુને આપણે સમજવી પડશે, ચારે વસ્તુને જીવનમાં ઉતારવી પડશે, અને એમાંથી પોતાની વૃત્તિ, પોતાની જે સમજણ, પોતાની શક્તિ અને પોતાની રુચિ પ્રમાણે એક અંગને પ્રધાનપણે પણ આપણે મજબૂત કરવું પડશે. આ વચનામૃતનો પૂર્વાર્થ જેને કહેવાય પહેલો ભાગ, એનું અહીંયા આગળ સાર આપણે સમજીએ. હવે મહારાજ આ ચારે જે અંગ બતાવ્યા એની, એ અંગની વિશ્લેષણ અહીંયા આગળ મહારાજ કરે છે. આ વચનામૃત આપણા માટે અરીસો છે. આ વિશ્લેષણ મહારાજ એટલા માટે કર્યું કે આ અરીસાની અંદર જોઈ આપણે આપણી જાતને સમારવાની છે, આપણે આપણી જાતને સુધારવાની છે, આપણે આપણા જાતની પરીક્ષણ કરવાના છે, અને આપણું પરીક્ષણ કરીને આપણે પોતામાં રહેલી જે ત્રુટીઓ હોય એને દૂર કરવાની છે. તમને હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું, આપણે બધા આઈનાની સામે, અરીસાની સામે, મિરરની સામે આપણે ઉભા હોઈએ એટલે શું કરીએ, પોતાના કપડા જો અસ્ત વ્યસ્ત હોય તો એને સમા કરીએ, પોતાના વાળ કંઈક આગા પાછા હોય તો આપણે સરખા કરીએ, કંઈક મોઢા ઉપર ડાઘ બાઘ લાગ્યો હોય તો આપણે એને સાફ કરીએ, પોતાના રૂપને, પોતાની આકૃતિને આપણે સમારવાનું કામ શેના ઉપર કરીએ છીએ, તો અરીસામાં જોઈન કરીએ છીએ. તો અહીંયા આગળ આપણે ભગવાને આપણને અરીસો દેખાડે છે. શાના માટે? તો આપણા અંતરની અંદર. બાહ્ય દેખાવ તો આપણે બાહ્ય અરીસાના જે જળ અરીસો છે એના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ, પણ આપણા અંતરમનને આપણે જો સુધારવું હોય, આપણા અંતરવૃત્તિને આપણે સુધારવી હોય, આપણા અંતર આત્માને આપણે જો મોક્ષના માર્ગે આગળ લઈ જવું હોય, તો અંતર મન કરીને આપણે આપણા સ્વભાવ, પ્રકૃતિ, આપણી રુચિ આ બધાને દ્રષ્ટિમાં રાખીને આપણે કરવું પડશે. બાહ્ય દેખાવ એકલો કામ નહીં કરે. તમે સારો તિલક ચાંદલો કર્યો, ગળામાં મોટી મોટી રુદ્રાક્ષની કે બીજી કોઈ કંઠીઓ તમે ધારણ કરી, હાથમાં તમે 24 કલાક માળા તમે ફેરવતા હોય, ઘણા આમ ફેરવતા હોય, ઘણા આમ ફેરવતા હોય, દેખાય એ રીતે હાથ માળામાં બાંધે, બધું ઘણું બધું આ સંસારની અંદર બધું જોવા મળે છે. ત્રિપુંડ કર્યા હોય, તિલક કર્યા હોય હાથમાં, આ બધું બાહ્ય દેખાવ છે. પણ બાહ્ય દેખાવની સાથે અંતર આત્માનો જે આપણો જો કલ્યાણને માટે અંતરવૃત્તિ કરીને આપણા અંતરને સુધારવાનું છે, એના માટે મહારાજ અહીંયા આઈનો દેખાડે છે. એટલે આઈનો એ આપણે જોઈ અને સમજીએ. તો અહીંયા મહારાજ જે ચાર પ્રકારની નિષ્ઠા બતાવી છે એ નિષ્ઠાનું અહીંયા મહારાજ વિશ્લેષણ કરે છે. હવે જેની જે જેની ભગવા ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન હોય, અહીંયા મહારાજે સૌ પ્રથમ ધર્મનિષ્ઠ જે ભક્ત હોય એનું કેવું લક્ષણ હોય એ અહીંયા મહારાજે નિરૂપણ કર્યું છે. અને મહારાજ એમ સમજાવે છે કે જેની ધર્મનિષ્ઠા પ્રધાન હોય, હું પુનઃ કહું છું, ચારે અંગ ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એ ચારે અંગ ગૌણપણે તો દરેકમાં રહ્યા છે, પણ એક વિષય એવો છે કે જેના પ્રકૃતિ મેચ થાય છે, મનુષ્યની પ્રકૃતિ સ્વભાવ જેની અંદર એ એકાકાર થઈ શકે છે, એટલે કે એને વધારે સારી રીતે સ્વીકારી શકે છે, એને સારી રીતે અનુસરી શકે છે, એને પ્રધાનપણે કીધું. હવે જેની ધર્મનિષ્ઠા પ્રધાન હોય તેનું લક્ષણ શું હોય, તેની તેનું આચરણ કેવું હોય એ મહારાજ અહીંયા સમજાવે છે. તો મહારાજ કહે છે, હવે જેની ભાગવત ધર્મનિષ્ઠા એ પ્રધાન હોય તે તો અહિંસા બ્રહ્મચર્ય આદિક રૂપ જે પોતાના વર્ણાશ્રમ સંબંધી સદાચાર એટલે કે ધર્મ તેણે યુક્ત થકો નિર્દંભપણે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી. મહારાજે અહીંયા પહેલું લક્ષણ બતાવ્યું, હું એ લક્ષણને પુનઃ દોહરાવું. જેને ધર્મનિષ્ઠ પ્રધાન હોય તે તો અહિંસા બ્રહ્મચર્ય આદિ રૂપ જે પોતાના વર્ણાશ્રમના સંબંધી સદાચાર એટલે કે પોતાના ધર્મ સ્વધર્મ તેણે યુક્ત થકો એટલે કે સ્વધર્મને પાલન કરતો થકો નિર્દંભપણે. મહારાજે અહીંયા શબ્દ વિશેષણ વાપર્યો છે નિર્દંભપણે, એનો અર્થ આચરણ એ વાસ્તવિક હોય, માત્ર બાહ્ય દેખાવનું આચરણ નહીં, માત્ર દુનિયાને દેખાડવા માટે આચરણ નહીં, પણ વાસ્તવિકતાથી એ આચરણ કરતો હોય. એટલે અહીંયા મહારાજે શબ્દ વાપર્યો નિર્દંભપણે, દંભ વગર, કોઈને દેખાડવા માટે નહીં પણ વાસ્તવિક સ્વરૂપની અંદર એ ધર્મને અનુસરીને એ ધર્મને સ્વીકારીને એનું આચરણ કરીને. કયું કયો ધર્મ? તો અહિંસા આદિ જે સદાચાર અને પોતાના વર્ણ આશ્રમનો જે ધર્મ એટલે કે જે મર્યાદાઓ વિધિ નિષેધે આપણને સમજાવી છે એ વિધિ નિષેધની મર્યાદાઓમાં રહે અને એ પોતાના ધર્મમાં રહ્યો તકો નિર્દંભપણે દંભ વગર આચરણ શુદ્ધ ભાવથી કરે કરીને ભગવાન અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી તેને વિશે પ્રીતિએ યુક્ત વર્તે, આ એનું પહેલું લક્ષણ છે. એની વૃત્તિ ક્યાં હોય કે ભગવાનને અર્થે મારે કંઈ કરવું છે, ભગવાનની સેવા કરવી છે, ભગવાનને રાજી કરવા છે, અને ભગવાનના ભક્ત એટલે કે જે ભગવાનના આશ્રયની અંદર રહ્યા જે ભગવાનના પ્રિય એવા વાલા એવા જે સંતો ભક્તો હોય એને પણ અમે એ જ ભાવથી એ જ ભાવનાથી અમે સેવા ચાકરી કરીએ. આવી જેને પ્રીતિ વર્તતી હોય, આવી જેની નિષ્ઠા દ્રઢ હોય, આવી જેને મનની અંદર ઈચ્છાઓ વર્તતી હોય. અને પછી બીજું લક્ષણ મહારાજ સમજાવે છે, તે ભક્તને ભગવાનના મંદિર કરવા તથા ભગવાનને અર્થે બાગ બગીચા કરવા તેને વિશે રુચિ વર્તે. ભગવાનને અર્થે પ્રત્યક્ષ સેવા તો કરે જ, ભગવાનના ચરણ ચંપી, ભગવાનને પંખો જીરવો, ભગવાનને વગેરે પ્રકારે કરીને સેવા ચાકરી કરવી એ તો એને ઈચ્છે જ, પણ એનાથી સાથે વિશેષ એક બીજી ઈચ્છા વર્તે કે ભગવાનના મંદિરો કરવા. મારા ઈષ્ટદેવ આરાધ્ય છે એમની મંદિર રૂપી કે બીજા હજારો ભક્તોને એનો લાભ મળી શકે એવો મંદિર કરવાની એને ભાવના થાય. ભગવાનને અર્થે બાગ બગીચા કરવા કે એમાંથી ફૂલ થાય, પુષ્પ થાય, ફળ થાય તો એના ભગવાનને ધરાવવામાં આવે એવી ભાવનાથી ભગવાનના બગીચા વગેરે કરે, એની રુચિ એને વિશે રુચિ વર્તતી હોય. તથા ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરાવે તેમાં રુચિ હોય. ભગવાનને અર્થે સેવા કરવી, ભગવાનના મંદિર બગીચા વગેરે કરવા અને ભગવાનને નાના પ્રકારે વ્યંજન કરીને, આમાં છે ને દરેકની આવડત જુદી જુદી છે, દરેકના શોખ જુદા છે, બરાબર, એટલે દરેકની સેવાની પ્રકાર પણ જુદા હોય. દરેકની સેવા જેને માનો કે કોઈને ફૂલ પત્તી અથવા તો પ્રકૃતિની અંદર વધારે રસ છે તો એને એવી પ્રકૃતિથી દ્વારા એ ભગવાનની સેવા કરવાનું મન થાય. ઘણાને ભોજનમાં સારું સ્વાદ ભોજન જમવામાં રૂચિ છે તો એને એમ થાય કે ભાઈ મને આટલો શોખ છે સારું જમવાનું તો મારા ઈષ્ટદેવને પણ સારું જમાડું એવી ભગવાનને અર્થે સેવા કરવાનું મન થાય. એટલે ભગવાન પ્રધાનપણે રાખીને, ભગવાનને પ્રધાનપણે રાખીને વિવિધ પ્રકારની નાના પ્રકારની જે સેવાઓ છે એ પૈકી ભગવાનને અર્થે સેવા કરે, ભગવાનને અર્થે બાગ બગીચા કરે, ભગવાનને નાના પ્રકારના નૈવેદ્ય ધરાવે તેમાં રુચિ વર્તે, અને ભગવાનના મંદિરમાં તથા સંતની જાગ્યામાં લીપવું. મહારાજે કીધું કે કેવળ આ બનાવીને પકવાન કરીને આપે નહીં, શરીરથી પણ ટેલની ચાકરી, ભગવાનનું મંદિર હોય ભગવાને કદાચ શરીર શક્તિ નથી આપી, ભગવાને કદાચ એવી સંપત્તિ શક્તિ નથી આપી કે વિશેષ દાન થઈ શકે, ભગવાને કોઈ કદાચ એવી આપણને હુનર નથી કે વિશેષ નૈવેદ્ય વગેરે બનાવી શકે, તો પણ તેલની ચાકરી, નીચામાં નીચી ચાકરી, ભગવાનનું મંદિર વાળવું, લીપવું, એવી પણ સેવા કરે. કેમ? કે મારા ભગવાન એ સેવાથી રાજી થાય. આવી ભાવના સાથે આપણે કોણું લક્ષણ જોઈએ છીએ? ધર્મનિષ્ઠ. ધર્મનિષ્ઠ જેનું પ્રધાન પણ હોય એનું આપણે આ લક્ષણ જોઈએ છીએ. એ રીતે નાના પ્રકારના નૈવેદ્ય ધરવામાં રુચિ હોય અને તેને ભગવાનના મંદિર તથા સંતની જાગ્યા લીપવામાં તથા વાળવું તેને વિશે રુચિ વર્તે, અને ભગવાનની શ્રવણાદિક કીર્તનાદિક જે ભક્તિ તેને નિર્દંભપણે કરે, એનું મહારાજે બીજું લક્ષણ બતાવ્યું. ભગવાનની સેવા તો કરે જ, પણ સાથે સાથે ભગવાનની શ્રવણ કીર્તન, અહીંયા ભગવાનની શબ્દ વાપર્યો, અહીંયા વિશેષણ સમજીએ, ભગવાનની શ્રવણ કીર્તનાદિક જે ભક્તિ, એટલે ભગવાનના રૂપ, ભગવાનના ગુણ, ભગવાનની મૂર્તિ, ભગવાનનો મહિમા, એને સંબંધી જે ભગવાનના નંદ સંતોના રચેલા કીર્તનો હોય, કથાઓ હોય, એ કથાને શ્રવણ અને કીર્તન ભક્તિ એને નિર્દંભપણે, એ પણ દેખાવા માટે નહીં, સહજ રીતે દુનિયાને દેખાડવી નથી, પણ ભગવાનને રાજી કરવા માટે સ્વસ્થ બુદ્ધિ થઈને, સ્વબુદ્ધિ થઈને, એ પોતાના નિર્દંભપણે થઈને એ ભગવાનના રૂપ ગુણ મહિમાના કીર્તનો ગાય અને સાંભળે, શ્રવણ કીર્તન આદિ એને ભક્તિ કરે, એ નવદા પ્રકારની ભક્તિ એ પરમાત્માની કરે. અને તે ધર્મનિષ્ઠ વાળા ભક્તને ભાગવત ધર્મે યુક્ત એવા જે શાસ્ત્ર, તેના શ્રવણ કીર્તન આદિકને વિશે અતિશય રુચિ વર્તે. અહીંયા આગળ બે વખત મહારાજે શબ્દ વાપર્યો શ્રવણ કીર્તન આદિક. પહેલા શબ્દ વાપર્યો ભગવાનની શ્રવણ કીર્તન આદિક જે ભક્તિ, પહેલો શબ્દ શ્રવણ કીર્તનનો ભક્તિ માટે વાપર્યો, એટલે નવદા પ્રકારે ભગવાનના મહિમા સહિત ભગવાનની જે શ્રવણ કીર્તન આદિ જે ભક્તિ છે, ભગવાનના મહિમા, ભગવાનના ગુણ, ભગવાનના રૂપ, ભગવાનની ઐશ્વર્ય વગેરેનું, જેમાં ભગવાનની મૂર્તિ સંબંધી જે છે, એ સંબંધી જે પણ ગુણ છે એનું શ્રવણ કીર્તન કરવું. અને બીજો અહીંયા શ્રવણ કીર્તનનો મહારાજે શબ્દ વાપર્યો એ ભગવાનના ભાગવત ધર્મે યુક્ત એવા જે શાસ્ત્ર, એનું શ્રવણ કીર્તન. અહીંયા આગળ ભાગવત આદિ ધર્મ, અહીંયા આગળ એનું મહત્વ છે. ભગવાનના ભાગવત આદિ જે ધર્મ ભગવાને પ્રસ્થાપિત કર્યા છે, ધર્મ એટલે જે મર્યાદાઓ, જે નીતિ નિયમો, જે ઉપાસના ભક્તિની પદ્ધતિઓ, એ જે શાસ્ત્રોમાં નિરૂપણ કરેલી છે, વિધિ નિષેધની મર્યાદાઓ જેમાં નિરૂપણ કરેલી છે, એવા પ્રતિપાદન કરનારા શાસ્ત્રો એટલે ભાગવત ધર્મે યુક્ત, જેમાં ભાગવત ધર્મનું પ્રતિપાદન થયું હોય, જેમાં નિધિ વિષેના નિયમોનું પ્રતિપાદન થયું હોય, જેમાં ધર્મ અધર્મનું પ્રતિપાદન થયું, એટલે આ વિવેકવાળા છે. પહેલા જે શ્રવણ કીર્તન છે એ મૂર્તિ વાળા છે, ભક્તિ માટે છે, અને આ જે શ્રવણ કીર્તન અહીંયા મહારાજે બીજું કીધું, એવા શાસ્ત્ર, ભાગવત ધર્મે યુક્ત એવા શાસ્ત્ર તેને વિશે, એટલે પોતાના ધર્મ આચરણને જે પુષ્ટિ કરે, કારણ કે આ ધર્મનિષ્ઠા વાળા છે, એટલે ધર્મ આચરણની પુષ્ટિ થાય, ધર્મ આચરણને પોષણ મળે, નિર્દંભપણે વર્તાય, એના માટે સત્ય સાત્વિક જ્ઞાન મળે, એવા જે ભાગવત ધર્મનું પ્રતિપાદન કરનારા, પ્રેરનારા એવા જે શાસ્ત્ર છે, એવા શાસ્ત્રોનું શ્રવણ કીર્તન એને વિશે અતિશય રુચિ વર્તે. આ આપણે કોનું લક્ષણ જોયું? ધર્મનિષ્ઠ વાળાનું. હવે મહારાજ બીજું અહીંયા લક્ષણ બતાવે છે. અને જે આત્મનિષ્ઠા પ્રધાન હોય તે તો ત્રણ દેહે અને ત્રણ અવસ્થાએથી પર અને સત્તારૂપ એવા જે પોતાના આત્મા, પોતાનો આત્મા તે રૂપે નિરંતર વર્તે. એટલે અહીંયા આગળ મહારાજે કીધું કે સ્થૂળ સૂક્ષ્મ કારણ આદિ દેહ અને ત્રણ અવસ્થા, તેનાથી પર જે સત્તારૂપ, જે પોતાનો જે શાશ્વત એવો જે સનાતન જે એવો આત્મા, એ આત્મા રૂપે નિરંતર વર્તે. એનો અર્થ કે પોતાને આત્મા સ્વરૂપ જ સમજે, પોતાને ક્યારે પણ દેહ ભાવ છે એવું એને મનમાં ન આવવા દે, ન થવા દે. જ્ઞાન માર્ગે કરીને, સમજણે કરીને, દ્રઢ કરીને પોતાના આત્મ સ્વરૂપને ઓળખે અને એમાં નિરંતર વર્તે, એવો અહીંયા શબ્દ વાપર્યો. આત્મ સ્વરૂપને ઓળખી અને આત્મ સ્વરૂપ થઈને રહે, એટલે ત્રણ દેહ અવસ્થા, એટલે માયિક જે અવસ્થા છે, એટલે અને મહારાજ આગળ લખ્યું અને પોતાના ઈષ્ટદેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા, તેને સર્વથી પર અતિશુદ્ધ રૂપ અને સદા દિવ્ય સાકાર સમજે. બાલા ભક્તો, બહુ સુંદર મહારાજ અહીંયા વાત સમજી છે. જો આને એટલે મહારાજે કીધું સાવધાન થઈને સાંભળશો તો સમજાશે, નહીં તો સ્થૂળ લાગશે. અને અહીંયા મહારાજે સમજાયું શું છે, બહુ સુંદર મહારાજે વાત લખી કે પોતે તો નિરંતર વર્તે આત્મરૂપ થઈને, જ્યારે આત્મનિષ્ઠા થાય એટલે અમાયિક એવા જે બ્રહ્મ સ્વરૂપ થવાય. બ્રહ્મ સ્વરૂપ અમાયિક છે, ત્રણ સ્થૂળ સૂક્ષ્મ કારણ આદિ દેહ અને ત્રણેય અવસ્થા માયાનાથી પર થઈએ ત્યારે બ્રહ્મ થવાય છે, ત્યારે અક્ષર સ્વરૂપ થવાય છે. એટલે મહારાજે લખ્યું, જ્યારે આત્મનિષ્ઠ થવાય ત્યારે અમાયિક થવાય એટલે બ્રહ્મ થવાય, અને એવું અમાયિક એવું જ્યારે બ્રહ્મ તત્વ થઈને અમાયિક એવા પર બ્રહ્મ પુરુષોત્તમ, અહીંયા મહારાજે શબ્દ વાપર્યો અતિશુદ્ધ સ્વરૂપ એવા જે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એ જે સાકાર દિવ્ય મૂર્તિ છે, એને સર્વ અતિશુદ્ધ થઈને સર્વથી પર અને એનું મહિમા સમજીને એમાં મનને ચિત્તને પૂર્વે આવી રીતે આત્મવૃત્તિથી વર્તે. ત્રણેય અવસ્થા, ત્રણેય કાળ, ત્રણેય દેહ, એનાથી પર પોતાના આત્મને સત્તારૂપ સમજે અને સત્તારૂપ આત્મ સ્વરૂપ થઈ એટલે કે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસનાની અંદર એકાગ્રચિત્ત થાય. પરબ્રહ્મ થઈને નિરાંત નથી થઈ ગઈ, પણ મહારાજે લખ્યું નિરંતર વર્તે અને પોતાના ઈષ્ટ દેવ એવા જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ પરમાત્મા તેને સર્વથી પર અને અતિશુદ્ધ રૂપ, કારણ કે જે બ્રહ્મ જીવ જ બ્રહ્મ જયારે થાય બ્રહ્મ સ્થિતિને પામે ત્યારે માયાથી માયા વગેરેના જે વિકાર છે એનાથી રહિત થઈ જાય છે. તો જો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે તો કોઈ પ્રકારના વિકાર યુક્ત હતા જ નહીં, છે નહીં, થવાના નથી. એટલે એવા જે નિર્વિકાર અને જે સર્વના નિયંતા એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એવું કેવું મૂર્તિ, દિવ્ય સાકાર જેની મૂર્તિ છે એવા પરમાત્માની એ પોતે એ ભક્તિ કરે અથવા તો એની અંદર મન એકાગ્ર કરે, એને સમજે, મૂર્તિને સમજે, એટલે કે એની અંદર સમજણને દ્રઢ કરી દે, એની અંદર સ્થિતિને બુદ્ધિને પોરવી દે, સમજણ દ્રઢ થાય ત્યારે થઈ કહેવાય. એની અંદર પછી કોઈ વિક્ષેપ ન પડે, એની અંદર કોઈ વિકલ્પ ન રહે ત્યારે સમજણ દ્રઢ થઈ કહેવાય. એટલે એવી રીતે પરમાત્માને સમજે એટલે એની અંદર પોતે સ્થિર થઈ જાય, એ મતિને સ્થિર કરી દે, એ સમજણને સ્થિર કરી દે, એવી રીતે મહારાજ અહીંયા વાત સમજાવી. અને તે પોતાનો જે પોતાનો આત્મા તથા તે પરમાત્મા તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદન કરનારી જે વાર્તા તેને પોતે કરે. મહારાજે કીધું પોતાના આત્મ સ્વરૂપને ઓળખે અને તે પરમાત્મા, આ બંને શુદ્ધ સ્વરૂપ બતાવ્યા મહારાજે. અહીંયા આગળ મહારાજે કે પોતાના આત્મા તથા તે પરમાત્માના તેના શુદ્ધ સ્વરૂપના પ્રતિપાદન કરનારી વાર્તા, એટલે કે એ વાતને ભૂલી ન જવાય, એટલે એ વાતનું જ્યાં પોષણ મળતું હોય, જે વાતથી એ બળ મળતું હોય, આત્મ સ્વરૂપની આત્મનિષ્ઠા દ્રઢ થાય અને ભગવાનની પરમાત્માની જે સ્વરૂપ નિષ્ઠા છે એ દ્રઢ થાય, એવી વાર્તા એને પોતે કરે. એટલે ક્યારે મોડી વાત ન કરે. અહીંયા મહારાજનો કહેવાનો સુંદર ભાવ છે. મહારાજ કે એવી વાર્તા તે પોતે કરે, એટલે પોતે પણ દ્રઢતાથી એ વાત કરે, એની અંદર કોઈ ગાફલત ન રાખે, એને સમજણને દ્રઢ રહે એવી વાત એ પોતે કરે અને બીજાથી સાંભળે, અને કોઈની પાસે સાંભળે ને તો પણ એવી જ વાત સાંભળે, અને તેવી રીતના શાસ્ત્રમાં પ્રીતિએ યુક્ત વર્તે. અને એવી રીતના શાસ્ત્ર, કેવી રીતના, જે પોતાના આત્મ સ્વરૂપનું જ્ઞાન આપતા હોય અને પરમાત્માના સ્વરૂપની અંદર દ્રઢ એકાગ્રચિત કરાવતા હોય, પરમાત્માના શુદ્ધ સ્વરૂપની ઓળખાણ આપતા હોય, જેનાથી ઉપાસના શુદ્ધ થાય છે, એવી શુદ્ધ ઉપાસનાનું પ્રતિપાદન કરનારા, એટલે કોઈ પણ પ્રકારનો ભેળસેળ કે મેળાપીપણું જેમાં ન હોય, એવી શુદ્ધ જ્ઞાન આપનારી જે વાત હોય એવી વાત પોતે કરે, બીજા સાથે સાંભળે તો પણ એવી જ વાત સાંભળે, અને તેવી રીતના જે શાસ્ત્રમાં પ્રીતિ, તેવી રીતના જે શાસ્ત્ર છે તેમાં પ્રીતિ કરે, એટલે કે એ શાસ્ત્રોની અંદર પોતાનું મન પરવે ને એનાથી ગુણ રહિત થાય એવા શાસ્ત્રોને અનુસરે અને યુક્ત વર્તે, પ્રીતિએ યુક્ત વર્તે, અને પોતાને આત્મસત્તાપણે વર્તવું, તેમાં વિક્ષેપ આવે તો તેને સહન ન કરે, ન કરી શકે એવી પ્રકૃતિ વાળો હોય. મહારાજ કીધું આ કોની પ્રકૃતિ બતાવી, આપણે અહીંયા આગળ યાદ કરતા રહીએ એટલે પોતે ભૂલી ન જવાય, કે આપણે આત્મનિષ્ઠાની પ્રકૃતિનું અહીંયા મહારાજ લક્ષણ બતાવે છે. મહારાજ કે આવી આત્મનિષ્ઠાની પ્રકૃતિ હોય, તેના આવા લક્ષણ હોય, અને એ લક્ષણની પરાકાષ્ઠા કેમ દેખાય, તો કે પોતાને આત્મસત્તાપણે વર્તવું તેમાં વિક્ષેપ આવે એ તો તેને સહન ન કરી શકે એવી પ્રકૃતિ વાળો હોય. એટલે ક્યારે પણ દેહભાવ આવે કે માયા આદિના ગુણ, રજ સત તમ અને તેના વિકારો એ પ્રભાવી થાય, તે જીવ તેને આધીન થઈ જાય અને બ્રહ્મ થઈ, અક્ષરરૂપ થઈને પરબ્રહ્મમાં એકાગ્ર થયો હોય, તેમાં વિક્ષેપ થાય તો તે સહન ન થાય. એ મહારાજે શબ્દ કેવો સરસ વાપર્યો. મહારાજ કે પોતાને આત્મસત્તારૂપણે વર્તવું, આ મારો ધ્યેય છે, નિર્ધાર છે, મારે આત્મસત્તારૂપે વર્તવું, એમાં વિક્ષેપ પડે. કેવી રીતે વિક્ષેપ પડે, તો કે દેહ ભાવ આવે, માયાના ભાવ આવે, માયાના જે રજ સત્તમ ગુણ એનો ભાવ આવે, અને એ ગુણના જે વિકારો છે એ મૃત સત્તમ ગુણના જે ઉત્પન્ન થયેલા માયાના વિકારો છે એ પ્રભાવી થઈ જાય, એ હાવી થઈ જાય મનુષ્યની સમજણ ઉપર, બુદ્ધિ ઉપર, આત્મશક્તિ ઉપર એ હાવી થઈ જાય, એનો પ્રભાવ નાખે. અને એ હાવી પ્રભાવ જ્યારે થાય અને જીવાત્મા અથવા તેને આધીન થઈ જાય, ગુલામ થઈ જાય, અંતઃશત્રુઓનો ગુલામ, કામ ક્રોધ લોભ મોહ માયા બધા રજ સત્તમ ગુણની ઉત્પત્તિ છે, એને જીવાત્મા આધીન થઈ જાય અને આધીન થઈને જે પોતે બ્રહ્મ સ્થિતિને, આત્મ સ્થિતિને પામીને પરબ્રહ્મના સ્વરૂપની અંદર એકાગ્ર ચિત્ત થઈને આનંદ માણતો હોય, એની અંદર જ્યારે આ માયા અને એના આવરણો હાવી થઈ જાય, એટલે એ જે આનંદ હતો અખંડ આનંદ, એ અખંડ આનંદ સચ્ચિદાનંદ જે કાયમ આપણે અનુભવતા હતા, બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મના સ્વરૂપની અંદર મનને એકાગ્ર ચિત્ત થઈને જે આનંદ ભોગવતા હતા, એ આનંદને આ માયાના પ્રભાવ વિકારોના કારણે એની અંદર વિક્ષેપ પડ્યો, અને વિક્ષેપ પડ્યો તો શું થયું, સહન ન થયું. કેમ સહન ન થયું, કે જે દિવ્ય આનંદની અનુભૂતિની અંદર જીવ પોરવાયેલો હતો એની અંદર વિક્ષેપ પડ્યો, એટલે એની અંદર આ કોણો, આ કોણે આવું લક્ષણ છે, એ વિક્ષેપ સહન કોણે ન થાય, જેની આત્મનિષ્ઠા દ્રઢ હોય એને આ સ્વરૂપની અંદર વિક્ષેપ પડે, આ ભક્તિની અંદર એને વિક્ષેપ પડે તો એનાથી સહન ન થાય, એટલે એ પુનઃ પાછો એને જાગૃત કરવા માટે, એને પામવા માટે પ્રયત્ન કરે. એ રીતે અહીંયા મહારાજે આત્મનિષ્ઠાનું સ્વરૂપ પણ સમજાવ્યું. હવે ભગવાન આગળ સમજાવે છે, અહીંયા વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય, જેને સાંસારિક વ્યવહારિક કાર્યની અંદર અરુચિ જણાતી હોય એનું લક્ષણ કેવું હોય, અથવા વિશેષ કરીને ત્યાગીઓ માટે બહુ સુંદર વચનામૃત મહારાજ અહીંયા આગળ સમજાવ્યું છે. ત્યાગ પ્રધાન જેના જીવનમાં છે, વૈરાગ્ય પ્રધાન જેના જીવનમાં છે, એવા ભક્તના લક્ષણ કેવા હોય. હું ઘણી વખત આ વાત સમજાવું છું કે ભક્તિના બે, ભક્તિનો માર્ગ એક જ છે પણ ચાલવાની રીત બે પ્રકારે બતાવી છે, બે આશ્રમ, ત્યાગાશ્રમ અને ગ્રહસ્થ આશ્રમ, એ અલગ અલગ માર્ગ નથી, માર્ગ એક જ છે પણ ચાલવાની પરિસ્થિતિઓ એમાં ભિન્ન છે. એ આશ્રમ વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે જેવી જેની પ્રકૃતિ, જેવી જેની રુચિ, એ પ્રમાણે સાનુકૂળતા કરવા માટે કે તમારે ઓછી મહેનતે તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો, એના માટે તમે સાનુકૂળ તમને વાતાવરણ મળે એટલા માટે ત્યાગાશ્રમ ગ્રહસ્થાશ્રમની વ્યવસ્થા છે. પણ માર્ગ તો ઉપાસના ભક્તિનો જ છે, ચાહે ગ્રહસ્થાશ્રમમાં હોઈએ તો પણ અને ચાહે ત્યાગાશ્રમમાં હોઈએ તો પણ, એને માર્ગ તો ઉપાસના ભક્તિનો જે ભગવાને સ્થાપિત કર્યો છે એને જ અનુસરવો પડે. અને એ દ્રષ્ટિને ધ્યાનમાં રાખી અહીંયા મહારાજ સમજાવે છે, જેને વૈરાગ્ય નિષ્ઠા પ્રદાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થ તેને વિશે નિરંતર અરુચિ વર્તે. મહારાજ અહીંયા સમજાવે છે, જેને વૈરાગ્ય પ્રદાન હોય, પુનઃ આપણે યાદ કરીએ પહેલો ફકરો, મહારાજે કીધું ગૌણપણે તો ચારે અંગ રહેલા છે પણ એક અંગ પ્રધાનપણે છે, એટલે રુચિની વાત છે. તમને કેવા અંગની અંદર વધારે રુચિ છે, તમારી પ્રકૃતિ ક્યાં સેટ થાય છે, તમારો સ્વભાવ ક્યાં મેચ થાય છે, આ એને માટે સમજવા માટેનો આઈનો છે, અરીસો છે. એટલે મહારાજ કહે છે કે વૈરાગ પ્રધાન હોય તેને તો એક ભગવાનની મૂર્તિ વિના, પુનઃ દોહરાવું, એક ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થ, માત્ર માત્ર અહીંયા મહારાજે શબ્દ વાપર્યો, ભગવાનની મૂર્તિ વિના જે સર્વે માયિક પદાર્થ, માત્ર માત્ર પદાર્થ, માયિક એટલે માયાથી ઉત્પન્ન થયેલા તમામ પદાર્થો, સૃષ્ટિ, પ્રકૃતિ, શું કહેવાય, બધા આપણા ગુણો, શરીર, દેહના સંબંધ વગેરે તમામ પદાર્થ માત્ર, તેને વિશે નિરંતર અરુચિ વર્તે, અને અસત સ્વરૂપ જાણીને પોતે મળની પેઠે ત્યાગ કર્યા જે ગ્રહ, કુટુંબ આદિ પદાર્થ, તેની નિરંતર વિસ્મૃતિ વર્તે. મહારાજે અહીંયા આગળ સુંદર વાત કરી, અસત્ય રૂપ જાણી એટલે નાશવંત જાણીને, આ ખોટા છે, આ ભ્રમણા છે, આ જ્ઞાન ક્યારે થાય, વૈરાગ્ય જ્ઞાન જ્યારે દ્રઢ થયું હોય ત્યારે માને કે આ ભગવાનમાં જ મારો સંબંધ પૂરવાયેલો છે, ભગવાન સિવાય જગતના તમામ પદાર્થ માત્ર, તમામ સંબંધ માત્ર, તમામ પિંડ માત્ર એ નાશવંત છે, એનો નાશ થવાનો છે, અસત્ય છે અને ભ્રમણા જેવા છે, એટલે એને અસત્ય સમજી અને જાણીને પોતે મળની પેઠે એટલે વિષ્ટાની પેઠે એક વખત ત્યાગ કર્યો પછી એની અંદર ક્યારે ફરી રુચિ થતી નથી, એની અંદર ક્યારે દ્રષ્ટિ જતી નથી. એવી રીતે અરુચિ, ખાલી અરુચિ નહીં પણ મળની પેઠે, વિષ્ટાની પેઠે અરુચિ, જેને કરીને ગ્રહ, કુટુંબ આદિ પદાર્થનો એટલે દેહ અને દેહના સંબંધ સંબંધિત તમામ, કુટુંબ આદિ અહીંયા શબ્દ આદિક વાપર્યો છે એટલે ગ્રહ, કુટુંબ આદિ તમામ, મિલકત, માન, મોટપ, વ્યવહાર, બધું જ, સત્તા, સંપત્તિ બધું જ એમાં આવી ગયું, માત્ર આદિક પદાર્થો, તેની નિરંતર વિસ્મૃતિ રહે, એટલે કે સંકલ્પમાં પણ ક્યારે યાદ ન આવે. વાસ્તવમાં તો યાદ ન જ આવે, યોગ ન જ થાય, પણ સંકલ્પમાં વિસ્મૃતિ રહે એટલે એની સ્મૃતિ પણ ન થાય. સંકલ્પની અંદર પણ સ્મૃતિ ન થાય, સ્વપ્નની અંદર પણ સ્મૃતિ ન થાય, સમાધિની અંદર પણ સ્મૃતિ ન થાય, અને જાગૃતમાં તો ન જ થાય. એવી રીતે જેને અખંડ નિરંતર વિસ્મૃતિ રહે, અને તે ભક્ત, મહારાજે અહીંયા આગળ વાત લખી, તે ભક્ત એટલે કોણ? જેને ગ્રહ કુટુંબ વગેરેનો ત્યાગ કર્યો હોય. આને ઉપરના અનુસંધાનમાં, એટલે જો ઘણી વખત આપણે શું થઈએ છે કે દરેક ભક્તને આજ માપદંડથી તોલીએ કે આ મહારાજે આ રીતે વર્તવાનું કીધું છે અને તમે આ રીતે નથી વર્તતા એટલે તમે સત્સંગી નથી, એવું નથી મહારાજ. બાલ ભક્તો, ફરી આ વાતને સમજીએ. મહારાજે આ બહુ સુંદર દર્પણ આપણને બતાવ્યું છે. મહારાજે કીધું, કોઈ પણ એક અંગ પ્રધાન હોય, ધર્મ પ્રધાન હોય, જ્ઞાન આત્મનિષ્ઠા પ્રધાન હોય, જ્ઞાન પ્રધાન હોય, અથવા તો વૈરાગ્યનિષ્ઠ પ્રધાન હોય અને ભક્તિનિષ્ઠ પ્રધાન હોય. તો અહીંયા જે મહારાજ વ્યાખ્યા લખી છે એ વૈરાગ્યનિષ્ઠ માટે લખી છે, જે ત્યાગી અથવા વૈરાગી જેને થયો છે એના માટે લખી છે. એટલે પુનઃ આપણે એ શબ્દને દોહરાવીએ તો, જેને પદાર્થ માત્ર તેને વિશે નિરંતર અરુચિ વર્તે અને અસત સ્વરૂપ અસત રૂપ જાણીને પોતે મળની પેટે ત્યાગ કર્યા એવા જે ગૃહ કુટુંબ, જે ઘરબાર છોડી દીધા છે જેને, એના માટે અહીંયા મહારાજ વાત લખે છે. ઘરબાર ત્યાગ કરીને જે આદિક પદાર્થને તેની નિરંતર વિસ્મૃતિ રહે. એક વખત ઘરબારનો પદાર્થનો મોહ મોટપ માયા વગેરે જે પણ શરીરને દેહના સંબંધી જે વિકારો છે એને અસત સ્વરૂપ જાણ્યા છે અને મળની પેટે એનો ત્યાગ કર્યો છે, પછી એની સંભારણા કે એની સ્મૃતિ થાય નહીં. અને તે ભક્ત એટલે કે જેને ગ્રહ કુટુંબનો ત્યાગ વગેરેનો કર્યો હોય, વ્યવહારનો ત્યાગ કર્યો હોય, એવો જે ભક્ત, જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત. અહીંયા પણ વાલા ભક્તો સાવધાન એટલા માટે કરું કે ઘણી વખત મેં સાંભળ્યું છે કે આ વચનામૃતમાંથી શબ્દને તોડીને વાપરવામાં આવે છે અને તોડીને એનો અર્થનો અનર્થ કરવામાં આવે છે. એટલે અહીંયા આગળ વાંચે ત્યારે એવી રીતે વાંચે કે જો મહારાજનું મહારાજ કેવા હતા, તો અહીંયા વાંચે કે તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાન, શબ્દની વ્યાખ્યાની રચના કેવી કરે, તે ત્યાગી એવા જે ભગવાન, એટલે ભગવાન ત્યાગી એવા ભગવાન, એવું અહીંયા આગળ એનો અર્થ કરે છે. ઘણા મેં સાંભળ્યા છે, જોકે આ અર્થ વચનામૃતના શબ્દોનો મિથ્યા અર્થ છે, આ અર્થ નથી. અહીંયા વાંચશો આખું વાક્ય, તમે સાથે વાંચશો એટલે તમને એ અર્થ સ્પષ્ટીકરણ થશે. અહીંયા મહારાજ એની વાત કરે છે, તે ભક્ત એટલે કોણ? જેને ગ્રહ કુટુંબ વગેરેનો ત્યાગ કર્યો હોય, વિષ્ટા સમજીને જેને ત્યાગ કર્યો હોય, જેને એની સ્મૃતિ નથી, તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત, ત્યાગી એવા જે ભગવાનના ભક્ત એટલે કે જેમ પોતાની ભાવના છે વૈરાગ્યની, એવા જે વૈરાગ્યવાન ભગવાનના ભક્ત છે, ત્યાગી એવા ભગવાનના ભક્ત, એ ભગવાનના ભક્ત તેનો સમાગમને જ કરે. એટલે આ વાક્ય રચનામાં છે ને અલ્પ વિરામ પૂર્ણ વિરામ પણ બહુ વિચારીને વાંચવા. આપણે વાંચીએ ફ્લોની અંદર તો એની અંદર અન્યાર્થ થઈ જાય, ન થઈ જાય, એના માટે સાવધાની રાખીને મહારાજ અહીંયા આગળ વાત કરી કે એવા જે ભક્ત છે જેને વૈરાગ્ય છે, એવા વૈરાગ્યને કોણો સમાગમ કરવો? તો વૈરાગ્યને જે વૈરાગ્યને બળ માંગતા બળ આપતા હોય એટલે તેનો સંગ રાખે. કેમ કે તેના સંગમાંથી રહેવાથી પોતાના વૈરાગ્યને અંગને બળ મળે છે. અહીંયા લખ્યું મહારાજે, ભગવાનના ભક્ત તેનો સમાગમ ને કરે, ત્યાગી એવા જે ભગવાનના ભક્ત. તમે એક શબ્દને વાક્ય રચનાને તમે વાંચો તો બહુ સુંદર, મહારાજની બહુ વાણી એટલી મધુર છે અને વાણી એવી દિવ્ય છે, પણ દિવ્યની સાથે ભગવાને શબ્દ પ્રયોગ પણ એવા સુંદર કર્યા છે કે કોઈ પણ સંશય મનમાં ન રહે. એટલે મહારાજે એક એક શબ્દ તોલીને બોલ્યા છે. મહારાજ કહે છે, તે ભક્ત જે તે ત્યાગી એવા જે ભગવાનના ભક્ત તેનો સમાગમ જ ને જ કરે, જેને વૈરાગ્ય પ્રધાન હોય અને ગ્રહ કુટુંબનો ત્યાગ કર્યો હોય, એવા ત્યાગી હોય, એવા ત્યાગીઓ સમાગમ કોણો કરે? તો કે એવા જે ભગવાનના ભક્ત, ત્યાગી એવા જે ભગવાનના ભક્ત, ભગવાનના ભક્તો ખરા જ, પણ એવા જે ત્યાગ જેનું પ્રધાનપણું છે, એવા ત્યાગી વૈરાગ્ય, ત્યાગની વ્યાખ્યા મેં કરી ગ્રહ કુટુંબ આદિનો કે રીતે ત્યાગ કરવો, એવા ત્યાગી એવા ભગવાનના ભક્ત તેના સમાગમને જ કરે. અને એ એટલા માટે કે એના જેવા અંગને બળ મળે, જેવો જેની પ્રકૃતિ હોય, તમે એવા સંઘમાં રહો તો એ સંઘને તમારી તમારા એના સંઘથી તમને પણ તમારા વૈરાગ્યને પોષણ મળે. એટલે મહારાજ કહે છે, એનું એ પ્રકૃતિ હોય એનો સંઘ કરે, આ એની પ્રકૃતિ છે, એને ક્યાં ગમે. અને એક રુચિવાળા હોય ને એટલે એની હેત થાય, તમને ખ્યાલ છે ને, આપણે મિત્રતા કરવી હોય તો તો વિપરીત રુચિ હોય તો મિત્રતા ન થાય. ઘરની અંદર પણ ગૃહસ્થ આશ્રમમાં અનુભવ થતા હશે, જો બે વિપરીત પ્રકૃતિના સંબંધ થયા હા તો એ લગ્ન જીવનની અંદર રોજ ક્લેશ કંકાસ થતા હોય છે. ઘણા એને આપણે જોતા હોઈએ છીએ, કેમ કે પ્રકૃતિ મેચ નથી થતી, સ્વભાવ મેચ નથી થતો. તો અહીંયા મહારાજ કહે છે એવો વિક્ષેપ ન પડે એટલે એની પ્રકૃતિ જેવી હોય એને અહીંયા હેત થાય. તો આ પ્રકૃતિ વૈરાગ્યવાન ભક્તોની છે. વૈરાગનિષ્ઠ જે ભક્તો હોય, ત્યાગી, જેને ગ્રહ કુટુંબનો ત્યાગ કર્યો છે એવા જે ભક્ત છે, એને સમાગમ કરવાનું ક્યાં ગમે? તો એને ત્યાગીના સમાગમના જ એને સુખાવે, કારણ કે એની પોતાની પ્રકૃતિ એવી છે, એને પોતાને વૈરાગ્ય છે એટલે વૈરાગની સાથે એને નિસ્બત છે, એટલે વૈરાગની સાથે જ્યાં પોષણ મળે એનો સંગ કરવો ગમે, આ એનું લક્ષણ છે. અને ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે એવી રીતે કરે. બહુ મહત્વનો શબ્દ મહારાજે વાપર્યો. આપણે ઘણી વખત વાલા ભક્તો ભક્તિ અને સેવાના અવલંબનની અંદર જે વિકૃતતા જે થાય છે એને માટે મહારાજ અહીંયા સાવધાન કરતા શબ્દ લખ્યો. વૈરાગ્યવાન જે ભક્ત હોય એની પ્રકૃતિ કેવી હોય? તો મહારાજ કે ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે. ભક્તિ અને સેવા કરતા અથવા તો તેના બાના પાછળ, હું ભક્તિ કરું છું, હું સેવા કરું છું, આવા બાના પાછળ પોતાના ત્યાગ ધર્મની અંદર વિરોધ આવે તો એ ભક્તિ એ સેવા એ માત્ર અવલંબન આડંબર છે. એટલે મહારાજે અહીંયા કીધું, ઘણા આપણે છે ને સેવાનો બહુ મહિમા ગઈએ છીએ. ઘણી વખત દુનિયામાં સાંભળ્યું છે કે તમે આમ કરશો, તમે આમ સેવા કરશો, ભગવાન રાજી થઈ જશે. પણ જો તમારા ધર્મનો, એટલે મહારાજે શિક્ષાપત્રીની અંદર નિયમ લખ્યો કે પોતાના ધર્મથી બે ઘડી ચલાયમાન જો થઈ જવાય તો એવા પોતાના ગુરુનું વચન પણ ન માનવું. જો અહીંયા મહારાજ આટલા સાવધાન કરે છે અને આ વચનામૃતની અંદર પણ મહારાજ એ જ વાત કરી, ભગવાનની ભક્તિ કરે પણ ભગવાનની ભક્તિના અવલંબનની અંદર, ભગવાનના ભક્તિના બહાના પાછળ, ભગવાનની મંદિરની સંપ્રદાયની સેવાની ભાવના પાછળ તમારો જો ત્યાગમાં તમને વિરોધ થાય, વિરોધનો અર્થ બહુ સરસ સમજવા જેવો છે કે જે માનો કે માન, માન, સારું ભોજન, સારા વસ્ત્રો, સારું મકાન, મિલકત, પરિવાર, વૈભવ, મોટપ, સત્તા, વહીવટ, આ વગેરે આ બધાનો સંકલ્પ થાય ને એ ત્યાગ માર્ગમાં વિરોધ છે. આ બધી વસ્તુ સમજવા જેવી છે. જેનો ત્યાગ કરીને આવ્યા છો, જે વ્યવહારનો ત્યાગ કરીને આવ્યો છો એ વ્યવહાર કરવાનું થાય ભક્તિના નામે પણ. આ વાત નહીં આગળ વાલા ભક્તો ભગવાન સ્વામિનારાયણના શબ્દોને સમજો. એટલે કીધું સ્થૂળ ભાવે નહીં સમજશો, સમજણથી, શુદ્ધ બુદ્ધિથી અને સુરત રાખીને જો સમજશો તો આ સમજાશે, નહીં તો નહીં સમજાય. મહારાજે બહુ સ્પષ્ટ વાત કરી છે કે ભક્તિ કરે પણ ત્યાગમાં વિરોધ થાય એવી રીતે નહીં. જે વ્યવહાર મૂકીને આવ્યા છો, જે પરિવાર મૂકીને આવ્યા છો, જે માન મોટપ મૂકીને આવ્યા છો, જે તમે મિલકત મૂકીને આવ્યા છો, જે સત્તા સંપત્તિ મૂકીને આવ્યા છો, એમાં જો તમને ફરી યોગ થતો હોય તો એ ત્યાગ માર્ગમાં વિરોધ છે. અને ભક્તિના નામે પણ, સેવાના નામે પણ જો એવું થતું હોય તો એવો વિરોધ ન આવવા દે, એવો વિરોધ ન આવવા દે. અને સાવધાન થઈને એનો ત્યાગ રાખીને જ ભગવાનની સેવા કરે. એટલે એવા વ્યવહાર માર્ગ, મોટપના માર્ગ, માનનો માર્ગ, સારું ખાવું, સારું પહેરવું, સારું ઓઢવું, સારું ફરવું, મોટા વૈભવશાળી મકાનો, આ બધી જો વૃત્તિ આપણી થતી હોય ને એનું અનુસરણ કરીએ, પછી એમ કહીએ કે અમે તો ભગવાનને અર્થે કરીએ છીએ, મહારાજ કે ત્યાગના એ નિષ્ઠાવાન વૈરાગ્યનો, વૈરાગ્યવાન નિષ્ઠાવાળાનો એ લક્ષણ જ નથી. અહીંયા મહારાજે લક્ષણ બતાવ્યું છે, આ મહારાજે ગુણ બતાવ્યો છે કે આ લક્ષણ કોનું હોય? ભગવાનની ભક્તિ કરે. અને આ શબ્દો મારે યાદ રાખજો, કારણ કે છેલ્લે એનું અનુસંધાન આવશે. આ લક્ષણ મહારાજે બતાવ્યું છે કે ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે તેવી રીતે કરે. જો વિરોધ આવે ને તો એવી રીતે ભક્તિ પણ કરવી નહીં. એટલે ભક્તિ કરવાનો નિષેધ નથી, ભક્તિ કરવાની છે, પણ આ પોતાના જે ત્યાગ કરીને આવ્યા છો, જે વૈરાગની નિષ્ઠાને તમે પોતાની જે પણ સમજીને આવ્યા છો, એ વૈરાગની નિષ્ઠામાં એ સત્તા, વ્યવહાર, મોટપ, મેળી, મિલકત, આ બધું તમે છોડીને આવ્યા છો અને છતાંય અહીં આવીને ભક્તિના નામ પાછળ, સેવાના નામ પાછળ, સંપ્રદાયની, સત્સંગની, સેવાના નામ પાછળ જો એનો યોગ ફરી કરો તો એ સત્સંગ વૈરાગવાન નિષ્ઠાવાન ભક્તની નથી એ લાકાત. એટલે મહારાજ કહે છે કે આ ગુણ બતાવે છે. એટલે મહારાજે હકારાત્મક વાપર્યો, હકારાત્મક મહારાજે અહીંયા શબ્દ વાપર્યો અને નકારાત્મક ભાવમાં વાક્ય લખ્યું. વચનામૃતની વાક્ય રચના, વ્યાકરણ જો સમજતા હોય તો તમને ખ્યાલ આવશે, મહારાજે હકારાત્મક વાત કરી પણ નકારાત્મક વાક્યમાં કરી. અને કેવી રીતે? મહારાજ કે ભગવાનની ભક્તિ કરે તે પણ, ભક્તિ કરે તે પણ એટલે હકારાત્મક થયું. મહારાજ કીધું ભગવાનની ભક્તિ તો કરે, તે પણ પોતાના ત્યાગમાં અવિરોધ ન આવે એવી રીતે કરે, કરે પાછું હકારાત્મક આવ્યું. એટલે કારણ કે આ ગુણ છે ને, એ ભગવાનની ભક્તિનો ગુણ બતાવ્યો, એટલે મહારાજે હકારાત્મક બતાવ્યું. પણ હકારાત્મક ની અંદર મહારાજે નિષેધ બતાવ્યો કે વિઘ્ન આવે એવું ન કરે, બરાબર. બાકી અહીંયા તું ન આવે એવી રીતે કરે એ રીતે શબ્દ મહારાજે વાપર્યો. એટલે મેં કીધું ભગવાન એક એક શબ્દ વચનામૃતના વાલા ભક્તો અમૃત સમાન છે. આ જીવ માયા કાળ બ્રહ્મ આ બધાને ભૂલાવીને ભગવાન પરબ્રહ્મમાં જીવાત્માને પોરવી દે એવી સુંદર તાકાત ધરાવતા વચનામૃતના શબ્દો છે. પણ આપણે બધાના દુર્ભાગ્ય છે કે આપણે એને યથાર્થ રૂપમાં લેતા નથી. આપણે તોડી મરોડીને જેમ મેં હમણાં ઉપર દ્રષ્ટાંત આપ્યું, વાક્યની અંદરથી ગમતું પસંદ કરવા પ્રયત્ન કરીએ અને એનો પછી આપણે મઠારીન કરીએ, એટલે આપણે એ તત્વ સુધી નથી પહોંચી શકતા. આ લક 84ના ફેરામાં ભટક્યા કરીએ છીએ એનું કારણ જ આ છે. પૂર્વે પણ કદાચ આવો યોગ થયો છે, પૂર્વે પણ ભગવાનના આવા શબ્દો કાને પડ્યા છે, પણ આપણે એમાંથી સુર અને સારસ ગ્રહણ ન કરી શક્યા, એટલા માટે આપણને વિઘ્ન નડ્યા. અને હવે આ જન્મને જો છેલ્લો કરવો હોય તો એની અંદર કોઈ પણ વિઘ્ન ન રહે એવી રીતે શુદ્ધ ભાવે આ શબ્દોને જો અનુસરશું તો આપણને આ વાત સમજાશે. એટલે મહારાજ આગળ કહે છે કે ભગવાનની ભક્તિ કરે તે પણ પોતાના ત્યાગમાં વિરોધ ન આવે એવી રીતે કરે. અને ત્યાગ છે પ્રધાનપણે જેમાં એવી વાર્તા પોતાને વાર્તાને પોતે કરે, એટલે પોતાની વાતમાં પણ ક્રિયામાં તો ન જ આવવા દે. આ કયું ન આવવા દે? ત્યાગમાં વિરોધ. જેનો છોડીને આવ્યા છો એનો વિરોધ કાર્યમાં તો ન જ આવવા દે. વિઘ્ન વિરોધ આવે એવું તો ન જ કરે. પણ મહારાજ કે વાત પણ કેવી કરે? તો ત્યાગ છે પ્રધાનપણે જેમાં વાત પણ એવી કરે તો એમાં ત્યાગની વાત કરે. કોઈ કદાચ કહે ને કે લો આ હાર પહેરાવું છું તો ભાઈ મને નથી પોસાય, એમ ત્યાગનિષ્ઠ ની વાત છે. ત્યાગી નિષ્ઠ જે વૈરાગ્યનિષ્ઠ જે છે ને એની વાત છે. એવી રીતે જેને વાતમાં પણ ક્રિયામાં તો ન જ કરે પણ વાર્તા કરે તો પણ પ્રધાનપણે જેમાં ત્યાગ રહેલો છે ત્યાગને પ્રધાનપણે રાખી અને એ વાર્તા કરે. અને ત્યાગનું પ્રતિપાદન કરનારું જે શાસ્ત્ર તેને વિશે રૂચિવાળો હોય ને પોતાના ત્યાગને વિશે, જો અહીંયા ફરી શબ્દ આવ્યો, વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન અને સદવસ્ત્રાદિક પંચ વિષય સંબંધી માયિક પદાર્થ માત્ર તેના પામવાને વિષય અતિશય અરુચિ વર્તે, જે મેં ઉપર વ્યાખ્યા કરી આ વચનામૃતના શબ્દો. એટલે મેં કીધું તું નીચે પાછું આવશે એટલે યાદ રાખજો. જેનો તમે ત્યાગ કરીને આવ્યા છો, જે તમે વિષયના તમા મહારાજે શબ્દ વાપર્યો કે પોતાના ત્યાગને વિશે વિરોધ, જે મેં શબ્દ વ્યાખ્યા કરી ને કે વિરોધ આને કહેવાય, એ વ્યાખ્યા ભગવાનના શબ્દોની અંદર મહારાજે કરી. ત્યાગને વિશે વિરોધ કરનારા જે સ્વાદુ ભોજન સદવસ્ત્રાદિક પંચ વિષય સંબંધી માયિક પદાર્થ માત્ર, માયિક પદાર્થ માત્ર તેને પામવા અને વિશે અતિશય અરુચિ રાખે, એટલે એને પામવા પ્રયત્ન જ ન કરે, એને મેળવવા પ્રયત્ન જ ન કરે, મળે તો એનો ત્યાગ કરી દે. આવા જે વિષયો છે એને મેળવવાનો પ્રયત્ન જ અરુચિ વર્તે. એની અંદર કેવી અરુચિ, કેવી અરુચિ, બધા જો સાવધાન થઈને સાંભળતા હશો તો યાદ હશે. મળનો ત્યાગ કર્યો હોય, વિષ્ટાનો ત્યાગ કર્યો હોય એવી રીતે અરુચિ કરવી, પછી એની અંદર મન આકર્ષાય નહીં. આ કોણું લક્ષણ કીધું આપણે? ભગવાન સ્વામિનારાયણે અહીંયા જે લક્ષણ બતાવ્યા એ વૈરાગ્યનિષ્ઠ ત્યાગીઓના જે હોય, જેને વૈરાગ્યનિષ્ઠ પ્રધાનપણે વર્તતું હોય, આ એનું લક્ષણ છે. હવે મેં એટલા માટે કીધું આઈનો છે, આ અરીસો છે. આપણે બધાને એક દ્રષ્ટિએ જોઈએ છીએ, બધા આપણને એક દ્રષ્ટિએ જોવે છે મહારાજ, એટલે અરીસો બતાવ્યો. ઉભારો પેલા સાવધાન થઈને આ વિવેક શીખો અને વિવેક શીખીને પછી તમારી દ્રષ્ટિ ખોલશો તો તમારી દ્રષ્ટિનું જે ચિત્ર છે, તમારું લક્ષ્ય જે છે એ તમને સ્પષ્ટ દેખાશે. અને જ્યારે સ્પષ્ટ લક્ષ્ય દેખાશે ત્યારે તમે લક્ષ્ય સુધી ભેદી શકશો. જ્યાં સુધી ધૂંધળું લક્ષ્ય હોય ને ત્યાં સુધી લક્ષ્ય ભેદ ન થાય, જ્યાં સુધી એકાગ્રતા ન હોય ત્યાં સુધી લક્ષ્ય ભેદ ક્યારેય ન થાય. અને આપણું લક્ષ્ય છે ભગવાનની ધામની પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ, તો એના માટે આ બધા ગુણને શીખવા પડશે. હવે આપણે આગળ મહારાજે જે ચોથું અંગ બતાવ્યું એ ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય એના માટે અંગ બતાવે છે. વાલા ભક્તો ચાલવા દઈએ ને, 9:30 જેવું થવા આવ્યું છે. તો ચોથું અંગ છે ને હવે થોડુંક જ છે, એટલે થોડુંક આજે લાંબુ થાય તો બધા, પણ બહુ સરસ વચનામૃત છે. આમ છે ને બહુ સરળ લાગે, પ્રથમ વખત વાંચો ને તો મહારાજે ચાર અંગના લક્ષણો બતાવ્યા છે અને એની વાત કરી છે, આપણને બહુ સરળ લાગે. પણ જો થોડુંક ઊંડાણમાંથી મેં કીધું ને મહારાજના શબ્દો કીધું, મહારાજ કે સ્થૂળ ભાવે સમજશો તો આનું વાસ્તવિક સ્વરૂપ નહીં સમજાય. મેં કીધું એના ગુણને જોવા છે, એના રસને જોવો છે, એના સ્વાદને જોવો છે, તો એની અંદર ઊંડાણમાં વિચાર કરવો પડશે. એટલે સ્થૂળ ભાવે નથી જવું, એટલે આપણે થોડો સમય લઈએ છીએ. તો મહારાજે અહીંયા આગળ ધર્મનિષ્ઠ, જ્ઞાનનિષ્ઠ એટલે આત્મનિષ્ઠ અને વૈરાગ્યનિષ્ઠના લક્ષણો મહારાજે બતાવ્યા, અને એનાથી આગળ મહારાજ હવે ભક્તિનિષ્ઠના પ્રધાનપણે જેના વ્રતા હોય એના લક્ષણ અહીંયા બતાવે છે. પુનઃ આપણે પહેલો પેરેગ્રાફ યાદ કરીએ, મહારાજે કીધું ગૌણપણે તો ચારે અંગ દરેકમાં રહેલા છે, અને જો ચારે અંગ ન હોય તો એ હરિભક્ત નથી, એ હરિભક્ત જ ન થઈ શકે. એટલે ગૌણપણે તો ચારે અંગ રહેલા છે, ક્યાંક ક્યાંક થોડોક વૈરાગ પણ હોય, ક્યાંક ક્યાંક થોડું જ્ઞાન પણ હોય, ક્યાંક ક્યાંક થોડી ભક્તિ પણ હોય, ક્યાંક ક્યાંક થોડો ધર્મ પણ હોય, એ ગૌણપણે તો દરેકની અંદર હોય તો જ એ હરિભક્ત થઈ શકે. જો અંગ ન હોય તો એ હરિભક્ત કહેવાય નહીં. એટલે ગૌણપણે એટલે હરિભક્ત હોય એને આ ચારે અંગ હોય, પણ જેને પ્રધાનપણે વર્તતા હોય એનું વિશેષ લક્ષણ હોય, અને વિશેષ લક્ષણ શું હોય એનું મહારાજ અહીંયા સુંદર નિરૂપણ કર્યું છે. ભક્તિ નિષ્ઠાની મહારાજે અહીંયા વાત કરી, અને જેને ભક્તિ નિષ્ઠા પ્રધાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ વર્તે. ભક્તિનું સ્વરૂપ મહારાજ અહીંયા સુંદર બતાવ્યું. મહારાજ કે ભક્તિ નિષ્ઠા જેની પ્રધાન હોય એનું લક્ષણ કેવું હોય, તો એને એક ભગવાનના સ્વરૂપ, અહીંયા મહારાજે એક શબ્દ વિશેષણ રૂપે ભગવાનના નામની સામે વાપર્યો. આ વસ્તુ, આ શબ્દ એમને એમ નથી બોલાણો. મહારાજ આપણું કેન્દ્ર એકાગ્ર ક્યાં કરવું, એ લક્ષ્ય એ કયું છે, એ અહીંયા મહારાજે સ્પષ્ટ કર્યું છે. આપણને મહાભારતનો પ્રસંગ યાદ છે, અર્જુનજીએ લક્ષ્ય વેધ કર્યું. દ્રોણાચાર્યજીએ જયારે પરીક્ષા કરી પાંડવોની, કૌરવોની, જયારે અભ્યાસક્રમની અંદર અને ધનુર્વિદ્યાની અંદર કોણ પારંગત છે, ત્યારે કથા આવે છે વિસ્તારથી, કે એક વૃક્ષ ઉપર એક પક્ષી મૂક્યું, યંત્ર પક્ષીનું મૂક્યું, અને બધાને કીધું કે તમે એની અંદર લક્ષ ભેદ કરો. દરેકે, પાંડવો કૌરવો બધાએ એની અંદર લક્ષ ભેદ કરવા ગયો, પણ કોઈનું લક્ષ ભેદ થયું નહીં. કથા બહુ વિસ્તારથી છે, પણ હું સંક્ષિપ્તમાં સમજાવું, કારણ કે વચનામૃત આપણે આગળ સમજવું છે. પણ એમાં લક્ષ ભેદ ન થયું. અર્જુનજીને જયારે કીધું, ત્યારે અર્જુનજીએ લક્ષ ભેદ કીધું. પછી બધાને વિચાર થયો કે ભાઈ, અમે બધાએ ધનુર્વિદ્યા શીખ્યા છીએ, તો અમે તમારી પાસે જ શીખ્યા છીએ, તો અર્જુનજી લક્ષ ભેદ કરી શક્યા અને બીજા ન કરી શક્યા એનું કારણ શું? એટલે દ્રોણાચાર્યએ પૂછ્યું બધાને કે તમે શું શું જોયું. એટલે દરેકે કીધું, મેં તો ઝાડ જોયું, મેં તો વૃક્ષ જોયા, મેં તો પાન જોયા, ફળ જોયા, અને મેં પક્ષીએ જોયું, પક્ષીની આંખે જોઈ. પછી બીજાને પૂછ્યું, તો કોઈએ કીધું મેં વૃક્ષ જોયું, થળ જોયું, પાન જોયા, પક્ષી જોયું. એમ બધાએ પોતપોતાની દ્રષ્ટિ બતાવી. અર્જુનજીને પૂછ્યું, તમે શું જોયું? ત્યારે અર્જુનજીએ કીધું, મેં તો કેવળ એક દ્રષ્ટિ, પક્ષીની આંખ જ જોઈ, બીજું કઈ ન જોયું. એ આપણને બતાવે છે કે આવી એકાગ્રતા જ્યારે આપણું લક્ષ્યની અંદર થશે, ત્યારે જ આપણે લક્ષ્ય ભેદ થશે. અને અહીંયા મહારાજ એ સ્વરૂપ આપણને સમજાવે છે. અને જેને ભક્તિ નિષ્ઠા પ્રદાન હોય તેને તો એક ભગવાનના સ્વરૂપને વિશે જ અતિશય દ્રઢ પ્રીતિ હોય, અને તે ભગવાનના સ્વરૂપથી અન્ય, પુનઃ દોહરાવું, તે ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે માયિક પદાર્થ, ભગવાનના સ્વરૂપથી અન્ય એવા જે પણ પદાર્થ છે, તે માયિક પદાર્થ તેને વિશે પોતાની મનની વૃત્તિ તે ધારી શકે નહીં. એનો સ્વભાવ હોય કે ભગવાનની મૂર્તિ સિવાય અન્ય કોઈ પદાર્થની અંદર એની મૂર્તિ, એની વૃત્તિ આકર્ષાય નહીં, અને ઈચ્છાએ કરીને પણ આકર્ષવા પ્રયત્ન કરે તો પણ એ ધારી શકે નહીં. એનું મન વાળે વાળે ખેંચીને ક્યાં જાય? ભગવાનના સ્વરૂપની અંદર. એનું મન ક્યાં વાળે વાળે ખેંચે? એની પ્રકૃતિ, એને સ્વભાવ ક્યાં છે, એની રુચિ ક્યાં ખેંચે? તો એને ભગવાનના સ્વરૂપની અંદર ખેંચે. એવી એનું લક્ષણ હોય એને ભક્તિ નિષ્ઠા પ્રબળ છે, ભક્તિ નિષ્ઠા પ્રધાન છે, એમ સાંભળવું. પછી મહારાજ આગળ સમજાવે છે, અને પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરે, અને તે ભગવાનને ભગવાનના જે જે મનુષ્ય ચરિત્ર તેના શ્રવણને વિશે અતિશય રુચિ વર્તે. મહારાજ અહીંયા આગળ એનું લક્ષણ બતાવ્યું કે ભગવાનને વિવિધ વસ્ત્ર અલંકાર વગેરેથી સેવા કરવી, એને સેવાની અંદર રુચિ હોય, એને પ્રેમે કરીને કરે, માત્ર દુનિયાના દંભને કારણે નહીં. પોતાને પૈસો છે એટલે મારે પ્રસિદ્ધિ દેખવી, દેખાડવી છે કે જો હું આટલી સેવા કરું છું, એ ભાવ નહીં. અહીંયા મહારાજે ભાવ કર્યો પ્રેમે કરીને, અને પ્રેમમાં ક્યારે દંભ નથી હોતો. ઉપર પણ મહારાજે શબ્દ વાપર્યો, નિર્દંભ થઈને વર્તે, દંભ વગર વર્તે, એટલે સંસારિક એને કોઈ લેવા દેવા નથી, કેવળ ભગવાનની પ્રસન્નતા એક એનું એને લેવા છે. એટલે પ્રેમ શબ્દ મહારાજે વાપર્યો. પ્રેમે કરીને ભગવાનને વસ્ત્ર અલંકારનું ધારણ કરે, ભગવાનને અર્થે આ બધી સેવા પદાર્થ જે અર્પણ કરવા હોય કરે, અને તે ભક્તને ભગવાનના જે જે મનુષ્ય ચરિત્ર તેને શ્રવણને વિશે અતિશય રુચિ. એટલે ભગવાનની આ ધરાવ પર જે જે મનુષ્ય ચરિત્ર, એટલે લીલાઓ, લીલા ચરિત્રો, એવા ભગવાનના જે દિવ્ય લીલા ચરિત્રો એના શ્રવણનો અતિશય રુચિ વર્તે, એની અંદર ખૂબ એને આનંદ આવે, એમાં રસ એને પડે, એમાં જ એની રુચિ રહે કે ભગવાનના ગુણાનુવાદ સાંભળ્યા જ કરે, ભગવાનના ચરિત્રો સાંભળ્યા જ કરે. તથા ભગવાનની મૂર્તિના નિરૂપણને કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે, ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરતું હોય, ભગવાનના સ્વરૂપની જે મધુરતા છે, જે દિવ્યતા છે એનું વર્ણન કરતું હોય, ભગવાનની જે મૂર્તિ મૂર્તિને તાદ્રશ આપણી સામે કરે વર્ણન દ્વારા, ભગવાનની મૂર્તિની જે વર્ણન આવે ને તો એ વર્ણનને સાંભળીને ભગવાનની મૂર્તિ ખડી થઈ જાય, ભગવાનની મૂર્તિ આપણી આંખ સમક્ષ તરવા માંડે, એવી મૂર્તિનું પ્રતિપાદન, સાકાર સ્વરૂપનું એવું પ્રતિપાદન કરતું હોય એવા શાસ્ત્રો તેને વિશે રુચિ રહે. એટલે કે ભગવાનના સ્વરૂપની અંદર મનને પોરવે એવા જે ભગવાનનું વર્ણન થતું હોય, ભગવાનની મૂર્તિનું વર્ણન થતું હોય, એનું નિરૂપણ થયું હોય એવા શાસ્ત્રની વિશે એને વૃત્તિ, તો જ સાક્ષાત્કાર થાય ને ભગવાનની મૂર્તિનું, તો જ ભગવાનની મૂર્તિ અહર્નિશ આપણી આંખ સમક્ષ નયન ગોચર રહે, આપણા અંતરકરણની અંદર તો જ મૂર્તિનો વાસ થાય. જો ભગવાનના મૂર્તિનું સ્વરૂપનું આપણે એ પ્રીતિએ કરીને શ્રવણ કરીને મૂર્તિને સમજીએ, એટલે એવા મૂર્તિનું વર્ણન કરતા, નિરૂપણ કરતા જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે. અને જે ભગવાનના ભક્ત, હવે અહીંયા વાલા ભક્તો પુનઃ સાવધાન કરું છું આ વાક્યને સમજતા પહેલા, અને જે ભગવાનને ભગવાનને અતિશય રુચિ વર્તે, અને ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે, અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે, અહીંયા વાલા ભક્તો ભગવાનના ભક્તને વિશે પ્રેમને દેખે, ભગવાનને અર્થે તો પ્રેમ કરે જ, આ વાક્યને સમજીએ, ભગવાનની મૂર્તિનું નિરૂપણ કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે, અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે, ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે. પ્રેમનું સ્વરૂપ વાલા ભક્તો મહારાજ અહીંયા બહુ સુંદર આપણને સમજાયું છે. આપણે જો થોડા દિવસ પાછળ જઈએ તો ગરડા પ્રથમના 44 ની અંદર આપણે સ્નેહનું સ્વરૂપ આપણે સમજ્યા હતા. હું આને થોડા શબ્દોને આપણે દોહરાવીએ, સમય થોડો લાગશે, પણ એ સ્વરૂપ અહીંયા આગળ પ્રેમને દેખે એવું લાગ્યું છે, એટલે પ્રેમ કેવો હોય એના સ્વરૂપને સમજવું પડશે. એટલે મહારાજે ગરડા પ્રથમના 44 માં કીધું, અને જેને પરિપૂર્ણ ભગવાનમાં સ્નેહ હોય ને તેને જો જાણે અજાણે ભગવાનની મૂર્તિ વિના બીજો કઈ ઘાટ થાય, તો જેમ પંચામૃતના ભોજન જમતા હોય તેમાં કઈ કાંકરા તથા દૂળીનો ખોબો ભરીને નાખે ને જેવું વસમો લાગે, અથવા કપાળમાં બળબળતો ડામ દે ને જેવો વસમો લાગે, તેવો ભગવાન વિના બીજો જે ઘાટ થાય તે વસમો લાગે, એવી રીતે જેને વરતતું હોય તેને ભગવાનને વિશે પ્રીતિ છે તેમ જાણવું. અહીંયા ભગવાનને વિશે પ્રેમ જોવાનો છે ને, આ પ્રેમનું સ્વરૂપ મહારાજ અહીંયા બતાવ્યું છે, આવી જેની સમજણ હોય. અને એક બીજું સ્વરૂપ બનાવ્યું, ટૂંકમાં આપણે લઈએ, કાર્યાણીના 11મા વચનામૃતમાં મહારાજે પ્રેમનું સ્વરૂપ બતાવ્યું. મહારાજ બોલ્યા, પછી શ્રીજી મહારાજે સચ્ચિદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનને વિશે પ્રીતિ હોય તેના શું લક્ષણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પોતાના પ્રિયતમ જે ભગવાન તેને વિશે પ્રીતિ હોય, તે પોતાના પ્રિયતમની મરજીને લોપે નહીં, અને તે પ્રીતિનું લક્ષણ છે. મહારાજે પછી આગળ ગોપિકાઓનું દ્રષ્ટાંત દીધું, ભગવાને અહીંયા આગળ ગોપિકાઓનું દ્રષ્ટાંત દીધું, જોકે વચનામૃત જયારે કાર્યાણીનું વાંચું ત્યારે વિસ્તારથી સમજશું, પણ અહીંયા મહારાજે જે પ્રીતિનું સ્વરૂપ બતાવ્યું છે એ મહારાજે કીધું, જેમ ભગવાનની મરજી જેને જાણી હોય, પોતાના પ્રિયતમને એની આજ્ઞા એની મરજીની અંદર વર્તે એવું એનું પ્રીતિનું સ્વરૂપ છે. એટલે બે વાત આપણે સમજ્યા, 44માં એવું સમજ્યા કે ભગવાન વિના બીજા ઘાટ થાય નહીં, ભગવાનની મૂર્તિ અને ઘાટ થાય ને તો વસમો લાગે, એક સ્વરૂપ પ્રીતિનું, અને બીજું કે જેને પોતાના પ્રિયતમ જાણ્યા છે એના વચનની અંદર વર્તવું એ પ્રીતિનું લક્ષણ છે. જેમ ભગવાનને ગમતું હોય તેમ જ રહે. 11મા વચનામૃત કાર્યાણીના 11મા મહારાજે આ શબ્દ વાપર્યો છે, જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ રહે એ પ્રીતિનું લક્ષણ છે. એટલે ભગવાનને વિશે પ્રીતિ વર્તે, આ રીતે વર્તે તો ભગવાનમાં હેત થયો ગણાય, અને ભગવાનના ભક્ત આવું જે વર્તતા હોય એમાં પણ એ ભગવાનને ભક્તને વિશે જેને પ્રીતિ થાય, ભક્તમાં પણ આવા લક્ષણ હોય, ગુણ હોય, અને પોતામાં પણ એવા ગુણ હોય, ત્યારે પોતે ભગવાનમાં પ્રીતિ થઈ છે એવું સિદ્ધ થાય, અને એવા જે ભક્ત હોય જે આ રીતે વર્તતા હોય એમાં પણ એને હેત થાય, કારણ કે ભગવાનને પ્રીતિ એ સ્વરૂપ અહીંયા કરે છે. આ આપણે ભક્તિ નિષ્ઠા વાળાનું લક્ષણ જોઈએ છીએ. વાળા ભક્તો સુંદર વાત, તે ભક્તને વિશે જ તેને પ્રીતિ થાય. કયા ભક્તને વિશે પ્રીતિ થાય? જેને ભગવાનમાં પ્રીતિ છે. એટલે મેં કીધું તું સાવધાન થઈને સાંભળજો. અહીંયા આગળ આપણે ઘણી વખત આ બધા મિથ્યા અને કળિયુગનો પ્રભાવ એમાં પાછું પ્રચંડ પ્રવાહ કામ કરતો હોય એટલે આપણને દિશા ભટકાવી દેતી હોય છે, પણ મહારાજના વચનામૃતના શબ્દો સ્પષ્ટ છે, એમાં કોઈ શંકા નથી. મહારાજ કહે છે કે ભગવાનની મૂર્તિનું નિરૂપણ કરનારું જે શાસ્ત્ર તેને વિશે અતિશય રુચિ વર્તે, અને જે ભક્તને ભગવાનને વિશે પ્રેમને દેખે તે ભક્તમાં તેને પ્રીતિ થાય. એટલે તે ભક્તમાં પ્રીતિ થાય, પણ કેવા ભક્તમાં? જેને ભગવાનમાં પ્રેમ છે. અહીંયા પ્રેમની વ્યાખ્યા એટલા માટે સમજ્યા, ભગવાનમાં જેને પ્રેમ છે, ભગવાન વિના બીજો ઘાટ થતો નથી, અને ભગવાનના ગમતામાં ભગવાનની આજ્ઞામાં જે વર્તતા હોય એવા ભક્તને વિશે પ્રેમ પ્રીતિ થાય. એ કોનું લક્ષણ છે? એ ભક્તિ નિષ્ઠા વાળાનું લક્ષણ છે. જ્યાં ત્યાં પ્રીતિ કરીએ, જ્યાં ત્યાં સ્નેહ બાંધી દઈએ, જ્યાં ત્યાં આપણે પછી ભગવાનને માનતા હોય તો ભલે, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય તો ભલે, ભગવાનને અનુસરતા હોય તો ભલે, એ બધું ન જોઈએ. અને અમને તો યોગ થયો, સમાગમ કર્યો અને અમે પ્રીતિ થઈ ગઈ, ભગવાને કીધું ભગવાનના ભક્ત જોડે પ્રીતિ કરવી. મહારાજે એવું નથી કીધું. મહારાજે કીધું જેને ભગવાનમાં દ્રઢ પ્રેમ હોય, એવો જે ભગવાનનો ભક્ત હોય તેને વિશે પ્રીતિ કરવી. એટલે આ વિશેષણ સાથે મહારાજે સમજાવ્યું છે, પ્રીતિ કરવાની મહારાજે જગ્યા બતાવી છે. અને આ લક્ષણ હોય ત્યારે એને ભક્તિ નિષ્ઠા પ્રદાન વાળું જાણવું, તે ભક્તને વિશે તેને પ્રીતિ થાય, અને તે વિના પોતાના પુત્રાદિક વિશે પણ, એટલે કે પુત્રાદિ જેવા નજીક ના હોય ને તો પણ, તે વિના, શબ્દનું ફરી દોહરાવીશ, એવા ભક્ત જે ઉપર કીધા પ્રમાણે ભગવાનમાં જેને પ્રીતિ છે, ભગવાનને, ભગવાન સિવાય બીજા કોઈ સંકલ્પ નથી, અને ભગવાનના આજ્ઞામાં, ભગવાનને ગમતામાં રહેવાની જેની નિષ્ઠા છે, એવા ભગવાનના ભક્ત હોય એવા ભક્તને વિશે પ્રીતિ થાય. પણ તે વિના, જેવું એ નથી એ વિના, અહીંયા મહારાજે લખ્યું પોતાના પુત્રાદિક પણે પણ. અહીંયા મહારાજે પણ શબ્દ વાપર્યો છે, એટલે ખાલી પુત્રાદિક માટે નથી લખ્યું. મહારાજે કીધું પુત્રાદિક જેવા નજીકના લોહીના સગા હોય તો એનો પણ, એની અંદર હેત ન થાય તો બીજાની તો વાત જ ક્યાં રહી? અહીંયા આગળ ઘણા પણ અહીંયા અર્થ એવો કરે છે કે પુત્રાદિમાં સ્નેહ નહીં કરવાનો, પણ પુત્રાદિક વિશે પણ, એનો અર્થ કે તે સિવાય પણ છે. તો તે સિવાય શું છે? તો અન્ય કોઈ પણ પદાર્થ. એટલે મેં 44મું વચનામૃત વાંચ્યું હતું, એટલે મેં 44મું કે ભગવાન વિના અન્ય કોઈ પદાર્થમાં ઘાટ ન થાય. એટલે અહીંયા આગળ પણ એ જ શબ્દને અનુસંધાને વચનામૃતને સમજવું પડે કે ભગવાનના ભક્તને વિશે જ પ્રીતિ થાય, અને તે વિના પોતાના પુત્રાદિકને વિશે પણ ક્યારે પ્રીતિ થાય ન થાય. પોતાના પુત્રાદિક એટલે જેને લોહીનો સંબંધ છે, આત્મીયતા છે, પોતાનો કુટુંબ છે, જો એમાં પણ ભગવાનનો ભક્ત નથી એ, તો એમાં પણ પ્રીતિ થતી નથી, ન થાય તો પછી બીજાની તો વાત જ ક્યાં રહી? જે સગા નથી, કુટુંબી નથી, જેને લેવા દેવા નથી, એવાની અંદર તો પ્રીતિ કરાય જ નહીં, થાય જ નહીં. લક્ષણ બતાવ્યું છે ને, એટલે કરાય નહીં તો જુદી વસ્તુ થઈ ગઈ, અહીંયા થાય જ નહીં એ રીતે લેવું પડશે, કારણ કે અહીંયા મહારાજે લક્ષણના સ્વરૂપમાં બતાવ્યું છે. તો એના સિવાય બીજામાં થાય નહીં. પછી ગુરુ હોય, ચેલા હોય, મિત્ર હોય, સગા હોય, સંબંધી હોય, જો પોતાના દીકરાને એની અંદર જો પ્રીતિ ન થાય તો આ બધામાં તો બિલકુલ ન થાય, બિલકુલ ન થાય. ભગવાનની આજ્ઞા છે. આ લક્ષણ ભક્તિનિષ્ઠ જે હોય, જે પણ પોતાને ભગવાનના ભક્ત કહેતા હોય, જેને ભક્તિ પ્રદાન વર્તી હોય, એનું આ લક્ષણ છે કે એને બીજા કોઈની અંદર એને પ્રીતિ ન થાય, સિવાય એ એમ જોવે કે આ ભગવાનની આજ્ઞામાં રહે છે, ભગવાનને ગમતામાં રહે છે, અને ભગવાન સિવાય બીજા કોઈ વ્યવહારમાં, કોઈ સત્તામાં, કોઈ વહીવટમાં, કોઈ મોટપમાં, કોઈ દુનિયાદારીમાં, કોઈ પણ પ્રવૃત્તિમાં એને રુચિ નથી, એવું જો જોવે તો એની અંદર પ્રીતિ કરે, નહીતર થાય નહીં. પોતાના હગા દીકરામાં ન થાય બીજાની વાત ન, બધા આવી ગયા એ રીતે મહારાજ કે. અને એટલે મહારાજે સ્થૂળ ભાવે નહીં જોશો, શુદ્ધ અને સુરત દઈને સાંભળજો તો આ વાત સમજાશે, નહીતર નહીં સમજાય. સ્થૂળ ભાવે જોશો તો નહીં સમજાય. એટલે અહીંયા મહારાજે વિશ્લેષણ સાથે કર્યું, અને તે વિના પોતાના પુત્રાદિક વિશે પણ ક્યારે પ્રીતિ થાય નહીં. અને તે ભક્તને ભગવાન સંબંધી ક્રિયાને વિશે નિરંતર પ્રવૃત્તિ રહે. મહારાજ કે છેલ્લે ભક્તની પ્રવૃત્તિ કેવી રહે? ભગવાન સંબંધી જ. ભગવાન રાજી કેમ થાય, ભગવાનને પ્રસન્ન કેમ કરાય, ભગવાનની સેવા કેમ થાય, ભગવાનની ભક્તિ, કારણ કે ભક્તિ છે ને એટલે નવધા પ્રકારની છે. આપણે ભક્તિની વિશેષણ હમણાં ગઈકાલે જ આપણે સમજ્યા, ભાગવતજીમાં વચનામૃતમાં મહારાજે ભક્તિનું સ્વરૂપ સમજાવ્યું છે. એવી નવધા પ્રકારની ભક્તિ, એ ભક્તિની અંદર ભગવત સંબંધ રહેલો છે. ભગવાન સંબંધી જે જે ક્રિયા, એ ક્રિયાને વિશે નિરંતર અખંડ એની પ્રવૃત્તિ રહે, એટલે કાર્યરત રહે, ખાલી વિચારે એવું નહીં, પ્રવૃત્તિ રહે, કરતો રહે, નિરંતર કરતો રહે, એવી રીતે ભક્તિ નિષ્ઠાનું અહીંયા મહારાજે લક્ષણ બતાવ્યું. તો આપણે ચાર પ્રકારના જે ગુણ છે, ધર્મનિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા અથવા આત્મનિષ્ઠા, વૈરાગ્ય નિષ્ઠા અને ભક્તિ નિષ્ઠા, એના લક્ષણો આપણે જોયા. હવે આ લક્ષણો બતાવીને મહારાજ આગળ બહુ સુંદર પ્રશ્ન આપણને સમજાવે છે. મહારાજ કે એવી રીતે આ ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો. મહારાજ કીધું, હવે આ લક્ષણ સાંભળ્યા, આ લક્ષણો મેં બતાવ્યા બધાને, હવે આ લક્ષણ બધા વિચારો અને પછી આત્મચિંતન કરો, મારું સમજણ, મારી બુદ્ધિ, મારો વિચાર કઈ દિશામાં જાય છે, મારો સ્વભાવ કઈ દિશામાં, મારી પ્રકૃતિ ક્યાં મને બતાવે છે. મહારાજ કે એવું બધા પોતાના ઉપર વિચાર કરો. ગૌણ ભાવે તો ચારેય ગુણ બધામાં રહેલા છે, પણ પ્રધાનપણે વર્તતા હોય તો એના માટે. અને આ ચારેય ગુણની વિશેષતા હું આગળ કહીશ, વચનામૃતમાં મહારાજે બહુ સુંદર સમજાવી છે આની મહત્તા સમજાવી છે. અત્યારે મહારાજે પ્રશ્ન ખાલી એટલો કર્યો, બધા સભાની અંદર બધા સભાની અંદર બેઠા છે અને મહારાજે પ્રશ્ન કર્યો. આપણે પણ સભામાં શરૂઆતમાં ગયા ને, આપણે પણ એ સભામાં ગયા, મેં ન લઈ ગયા બધાને, અમે પૂર્વાર્ધ વાંચ્યું ત્યારે ન કીધું કે આપણે આપણી મનની વૃત્તિઓને સભામાં લઈ જઈએ ભગવાનના સન્નિધિ, એટલે આપણે પણ એ સભામાં ગયા છીએ અને આપણે એ સભામાં છીએ, તો આ પ્રશ્ન ભગવાને આપણને પણ પૂછ્યો છે. આ રીતે ચાર નિષ્ઠાવાળા ભક્તના લક્ષણની વાર્તાને વિચારીને જેનું જેવું અંગ હોય તેવું તે કહો, એટલે આપણને પણ મહારાજે પ્રશ્ન કર્યો છે, આપણે પણ વિચારવાનું ચાલુ કરી દેજો પોતાની સમજણ ક્યાં છે. અને મહારાજ પછી આગળ કહે છે, અને આ વાર્તા છે તે તો દર્પણ તુલ્ય છે. આ વાર્તા કેવી છે? દર્પણ તુલ્ય. મેં પહેલું કીધું તમને કે આપણે શરીરનું જયારે સમારવાના હોય, શરીરને આપણે રૂપ કરવું હોય, સરખું કરવું હોય, તો આપણે અરીસાની સામે જઈને ઉભા રહીએ છીએ, એ આપણી બાહ્ય આકૃતિની શુદ્ધિ કરે છે અથવા તો એને સમારે છે, પણ આપણે અંતરને સંભાળવાનું છે. તો અંતરદ્રષ્ટિનો આઈનો હોય તો મહારાજના વચન છે, મહારાજના શબ્દો છે, મહારાજની દિવ્ય વાણી છે કે જે આપણને અરીસારૂપ દર્પણ તુલ્ય છે. મહારાજ કે આ વાર્તા છે દર્પણ તુલ્ય છે, તે જેનું જેવું અંગ હોય તેને તેવું દેખાડી આપે છે. તમે આ દર્પણની અંદર આ વ્યાખ્યાઓ કરીને, એ દર્પણની અંદર, બીજા દર્પણમાં નહીં, પોતાની મનગણત વાતોમાં નહીં, ભગવાને જે દર્પણ દેખાડ્યું છે એ દર્પણની અંદર તમે તમારા ચરિત્રને જુઓ, એ દર્પણની અંદર તમે તમારી વિચારને કસોટીમાં મૂકો, એ દર્પણની અંદર તમે તમારા તમારા વિચારોને, તમારા કાર્યોને તમે કસોટીમાં મૂકો, અને તમને જેવું અંગ એવું હશે એવું દેખાડશે. આ દર્પણ એવું છે. અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાનો હોય નહીં. જે મેં પહેલા કીધું, મહારાજે બહુ સ્પષ્ટ વાત કરી, ભગવાનનો ભક્ત હોય એમાં ગૌણપણે તો અંગ હોય જ, ચારે અંગ હોય, અને જો ન હોય તો એ ભગવાનનો ભક્ત જ નથી. તમને એમ કોઈ, કોઈનામાં ખાલી વૈરાગ્ય છે ને ધર્મ નથી તો એ ભગવાનનો ભક્ત નથી, કોઈનામાં ભક્તિ કરે છે ને એટલા માટે મહારાજે કીધું વિમુખ પણ ભક્તિ કરે છે, ભગવાનનું નામ લે છે, પણ ધર્મ નથી તો એ ભગવાનના ભક્ત જ નથી. અહીંયા મહારાજે આ જો શબ્દોને મહારાજે પ્રતિપાદિત કર્યા છે. મહારાજ કે ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહીં, એને અંગ તો હોય જ, અને જો અંગ ન હોય, કેવળ તમે એમ કહેતા હો કે મને વૈરાગ્ય જ છે, ધર્મ નથી, તો મહારાજ કે ભક્ત જ નથી. કોઈ એમ કે મને ભક્તિ છે, વૈરાગ્ય નથી, તો એ ભક્ત જ નથી. ચારે ગૌણપણે, પણ ચારે અંગ હોય તો જ હરિભક્ત હોઈ શકે, નહીતર હરિભક્ત હોય નહીં. અને એનો અર્થ એ પણ થાય કે જેને હરિભક્ત થવું છે એને આ ચાર અંગ શીખવા તો પડશે જ, આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પણ આને જ્યાં સુધી નહીં અનુસરે ત્યાં સુધી હરિભક્ત થવાશે નહીં. એટલે મહારાજ કહે છે, અને ભગવાનના ભક્ત હોય તે તો અંગ વિનાના હોય નહીં, પણ પોતાના અંગને ઓળખે નહીં એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહીં. પણ કેવું છે, કોઈ દિવસ એવું અંતરદ્રષ્ટિ કરીને વિચાર્યું નથી, કોઈ દિવસ આ ભગવાનના વચનરૂપી દર્પણની સામે પોતાની સામે પોતાના અંતરને જોયો નથી, એટલે પોતાના અંતરને ઓળખતા નથી, પોતાની પ્રકૃતિને ઓળખતા નથી, એટલે એ અંગમાં દ્રઢતા નથી થઈ. અંગ તો છે જ, પણ એક અંગ જે પ્રધાનપણે વર્તે છે એની દ્રઢતા નથી, એની ઓળખાણ નથી, કારણ કે આપણે એને કોઈ દિવસ વિચાર્યું નથી. એટલે મહારાજ કહે છે, પણ જે દર્પણ ભગવાનનો ભક્ત હોય તેને અંગ વિના હોય, પણ પોતાના અંગને ઓળખે નહીં એટલે પોતાના અંગની દ્રઢતા થાય નહીં, અને જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય ત્યાં સુધી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચારી જાય. મહારાજ કહે છે કે પોતાના અંગને ઓળખ્યું નથી, એની દ્રઢતા કરી નથી, એટલે શું થાય? મહારાજ કહે છે કે જેવી વાત થાય, એનો અર્થ જેવી વાત થાય એટલે કે જ્યાં તમને વિષયાદિનો યોગ, વિપરીત પરિસ્થિતિ, તમારી જે નિષ્ઠા, ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ ની અંદર, સત્સંગ ની અંદર તમારી જે થોડી ઘણી સમજણ હોય, અને જો કુસંગ નો યોગ થાય, વિપરીત પરિસ્થિતિ નો યોગ થાય, જ્યાં જેવી વાત થાય એટલે જેવા સમયે જે ક્ષણે કોઈ એવો યોગ થઈ ગયો, એવો વિપરીત પરિસ્થિતિનો યોગ થઈ ગયો, વિપરીત પરિસ્થિતિનો સામનો થઈ ગયો, ત્યાં કેવું થાય તો કે તેવું તેનું અંગ હોય વ્યભિચારી જાય, વ્યભિચારી જાય એટલે ભ્રષ્ટ થઈ જાય, એની દ્રઢતા ઓસરી જાય અને જેમ તેમ વર્તવા માંડે, મર્યાદા વગર વર્તવા માંડે. કેમ? તો કે કારણ કે પોતાની અંગની દ્રઢતા નથી, એમાં નિશ્ચય નથી. એટલે જ્યાં કોઈ વાત થઈ વિપરીત, જ્યાં પરિસ્થિતિ બદલાણી, જ્યાં વાતાવરણમાં તમને ઉતાર ચઢાવ દેખાણા, એટલે તરત જ જ્યાં તમને એમ લાગે આ કેવું છે કે ડૂબતું નાવ હોય બધા છોડીને ભાગવા માંડે, પરિસ્થિતિ એમ ન વિચારે કે આ નાવમાંથી ભગવાન ઉગાડશે, આપણા સંપ્રદાયમાં ઇતિહાસ છે ને, ડૂબતામાંથી શેઠને ઉગાર્યા, એમ વિશ્વાસ દ્રઢતાનો. કારણ કે આ હું પ્રત્યક્ષ દ્રષ્ટાંત નથી આપતો, એટલે કોઈ એવું ન માનશો નાવ ડૂબતી હોય તો આપણે બહાર ન નીકળવું, એ તો આગ લાગી હોય તો ઘરને છોડીને બહાર નીકળવું પડે, વિદેશની અંદર તો ખાસ કરીને, કારણ લાકડાના મકાન હોય બધા, બરાબર? એટલે એવી પરિસ્થિતિ હોય તો એમાંથી સુરક્ષિત રહેવું, વચનામૃતમાંની શિક્ષાપત્રીમાં મહારાજે કીધું છે કે દેશકાળ વિષમ હોય ત્યાં પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવાનું, પણ પોતાના ધર્મનો ભોગ્યા નહીં, પોતાના કલ્યાણના ભોગે નહીં. એટલે મહારાજ અહીંયા આગળ વાત કરે છે કે પોતાના અંગને દ્રઢ કરીને રાખવું, અંગને ન બદલવા દેવું. તમે પરિસ્થિતિથી કદાચ બહાર નીકળો, પણ પોતાની નિષ્ઠાથી બહાર ન નીકળાય, પોતાની દ્રઢતાથી બહાર ન નીકળાય. જો નીકળ્યા તો માનજો સત્સંગી નથી. પોતાની જે નિશ્ચય છે ભગવાનના વચનની અંદર, એ નિશ્ચયથી બહાર નીકળાય નહીં. પરિસ્થિતિથી કદાચ આપણે આમ તેમ થઈએ, પણ એ પરિસ્થિતિ આપણા નિશ્ચયને વિક્ષેપ ન કરે ત્યારે દ્રઢ નિશ્ચય કર્યો કહેવાય. અને જો એવી દ્રઢતા ન હોય તો શું થાય? તો મહારાજ અહીંયા કહે છે જેવી વાત થાય, એટલે જેવો એવો વિપરીત પરિસ્થિતિ નિર્માણ થાય, તેવું તેનું અંગ વ્યભિચારી જાય, વ્યભિચારી ભ્રષ્ટ થઈ જાય, કે પછી સત્સંગી રહે નહીં, પતિવ્રતા ન રહે. અને હમણાં થોડા દિવસ પહેલા જ મેં કીધું હતું, આ કદાચ ગઈકાલના પ્રશ્નોત્તરીમાં, કે પતિવ્રતાની ભક્તિ, મહારાજે આપણને પતિવ્રતાની ભક્તિ શીખવાડી છે. પતિવ્રતાની ભક્તિ, એકનિષ્ઠ ભક્તિ, એકનિષ્ઠ ઉપાસના અને એકનિષ્ઠ વચનમાં વર્તવાની નિષ્ઠા, એની તૈયારી, એ ખુમારી, એ જ આપણને સાચા અર્થમાં સત્સંગી અથવા સાધુ બનાવે છે, એ જ આપણને સાચા અર્થમાં આશ્રિત બનાવે છે. જો એમાં વ્યભિચાર થાય તો વ્યભિચારણીની ભક્તિ થાય, અને વ્યભિચારણીની ભક્તિ કલ્યાણ કરતી નથી. આ વાત નિર્વિવાદ છે. મહારાજે કીધું જો અંગ દ્રઢ ન હોય તો, જ્યાં સુધી પોતાના અંગની દ્રઢતા ન થઈ હોય, તેથી જેવી વાત થાય તેવું તેનું અંગ વ્યભિચારી જાય. માટે આ વાર્તાને મહારાજ કહે છે વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો. આ વચન મહારાજે કોને કીધું? ભગવાનની સન્મુખ બેઠેલા નંદસંતો, ભગવાનની સન્મુખ બેઠેલા ભગવાનના એકાંતિક ભક્તો, અને આપણને પણ, આપણે પણ એ સભામાં બેઠા છીએ, યાદ રાખજો, આપણે પણ મહારાજની એ સભામાં બેઠા છીએ, અને એ ભગવાનના શ્રી મુખે નીકળેલા વચનને આપણે પણ સાંભળીએ છીએ, શ્રવણ કરીએ છીએ. માટે આ શબ્દોની અસર આપણને પણ થવી જોઈએ, કરવી જોઈએ. કેવી? માટે આ વાર્તાને વિચારીને પોતપોતાના અંગની દ્રઢતા કરો, અને જેનું જેવું અંગ હોય તેમ બોલો, અને જેવું અંગ હોય એવું બોલો. પછી હરિભક્ત સર્વે જેવું જેનું અંગ હતું તેવી રીતે બોલી વધ. આપણે મનોમન બોલી લેજો, આપણે ઝૂમમાં છીએ એટલે બધાનો અવાજ નહીં સંભળાય, પણ મનોમન બધાનું અંગ વિચારજો. અને કદાચ આ એક ક્ષણની અંદર તો નહીં જ વિચારી શકો, મને વિશ્વાસ છે. એટલે શાંતિથી રાત્રે મનન કરજો, ચિંતન કરજો, એક દિવસ બે દિવસ પણ પોતાની અંગની દ્રઢતા જોજો. દરેકને ભલામણ છે. પછી આપણે કોઈ વખત પૂછશું કે કોણું કેવું અંગ હતું, બધા કહેજો. પણ અત્યારે મહારાજે કીધું જ્યારે, ત્યારે બધાએ પોતપોતાના આત્મચિંતન દ્વારા મહારાજે જે દર્પણ બતાવ્યું હતું એ દર્પણની અંદર જોઈને, ભગવાનના વચન સાથે તોલીને પોતાના સ્વરૂપને જોયું, અને પછી જેવું જેનું અંગ હતું તેવું પછી બધાએ પોતપોતાના રીતે બોલ્યા કે મારું મહારાજ આવું અંગ છે. કોઈનું ધર્મ, કોઈનું ભક્તિ, કોઈનું આત્મનિષ્ઠા, કોઈનું વૈરાગ્ય, એ જેનું જેવું અંગ હતું એ કીધું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેનું એક સરખું અંગ હોય તે તો ઉઠીને ઉભા થાવ. એટલે મારા કીધું ભાઈ ઉભા રહો, એક સરખા આમ બધા સાથે, એક સાથે બધાએ બોલ્યા. હવે આજે સભાની અંદર માનો 100-200 માણસ હોય, અને કોઈ કે ધર્મ, કોઈ કે ભક્તિ, કોઈ કે જ્ઞાન વૈરાગ્ય, એટલે સમજનારને તો કઈ ખબર પડે નહીં. એટલે મહારાજે કીધું બરોબર એમ નહીં, વારાફરતી કરો, પેલા એક સરખાંગ વાળા ઉભા થાવ, પેલા ધર્મ વાળા ઉભા થાવ, કેટલા છે ખબર પડે. એટલે ધર્મ વાળા અંગ વાળા બધા ઉભા થયા, એટલે મહારાજને દ્રષ્ટિ બધાના ઉપર પડી કે અચ્છા આટલા ધર્મનિષ્ઠ વાળા છે. પછી મહારાજ કીધું ભક્તિ અંગ વાળા ઉભા થાવ, એટલે ભક્તિનિષ્ઠ જેટલા હતા એ ઉભા થયા, એટલે મહારાજને ખબર પડી અચ્છા આટલી સભાની અંદર આટલા ભક્તિનિષ્ઠ છે. એમ મહારાજે બધાને એક એક અંગ બધાને કીધું, જેનું એક સરખું અંગ હોય તે ઉભા થાવ, પછી જેનું જેનું એક સરખું અંગ હતું તે સર્વે ઉભા થયા. પછી શ્રીજી મહારાજે સૌને પાછા બેસાડ્યા વારાફરતી. મહારાજ પછી કીધું અચ્છા ધર્મ વાળા બેસ્યા ભક્તિ વાળા, એમ કરીને મહારાજે બધાના અંગ જોયા, એમ કરીને મહારાજે કૃપા દ્રષ્ટિ બધા ઉપર નાખી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, વાલા ભક્તો આ પ્રકારે દર્પણ દેખાડ્યા પછી, આત્મચિંતન કરાવ્યા પછી, પોતાના સ્વરૂપને દ્રઢ કરાવ્યા પછી આગળ નિત્યાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે એ ચાર અંગ વાળાને પોતપોતાના અંગમાં કોઈ ગુણદોષ છે કે નહીં. મહારાજ કે આ ચાર પ્રકારના અંગ આપે બતાવ્યા, એના દર્પણ બતાવ્યા, એની વ્યાખ્યા બતાવી, હવે એની અંદર કોઈ ગુણદોષ છે કે નહીં. એટલે શ્રીજી મહારાજ બોલ્યા છે ગુણદોષ છે તે કહીએ તે સાંભળો. એ ચાર અંગ વાળા જે ભક્ત તેમાં જે અમે પ્રથમ લક્ષણ કયા, એટલા માટે જયારે હું લક્ષણ કહેતો હતો ત્યારે મેં કીધું હતું કે આ લક્ષણ યાદ રાખજો, નીચે એનો જરૂર પડશે અને આ જરૂર પડી. આ મહારાજે અહીંયા આગળ એ લક્ષણો યાદ કરે, એટલે હું પુનઃ સમય નથી એટલે હું પુનઃ એને દોહરાવતો નથી, પણ બધા વાંચજો ફરી અને વિચારી લેજો. મહારાજ કહે છે કે એ જે ચાર અંગ વાળા જે ભક્ત તેમના જે અમે પ્રથમ લક્ષણ કયા, ઉપર જે લક્ષણો બતાવ્યા તે પ્રમાણે જે વર્તે તે એમને વિશે ગુણ છે. એટલે આ લક્ષણ પ્રમાણે વર્તે ને એ જ ગુણ છે, જે ઉપર લક્ષણ બતાવ્યા ને વ્યાખ્યા આપણે સમજ્યા, એ પ્રમાણે જે વર્તતા હોય એ એનો ગુણ છે, અને એ પ્રમાણે જે ન વર્તાય તેટલો એનામાં દોષ છે. મહારાજ કે આ લક્ષણો બતાવ્યા ને એમાં જે પણ ન્યૂન અધિક વર્તાતું હોય તો મહારાજ કે એનો દોષ છે. એટલે જે અંગ પ્રધાન હોય તેના જે લક્ષણ પ્રમાણે ન રહે તે દોષ છે, કારણ કે એ સાબિત છે અંગમાં નથી અને દ્રઢતા નથી એટલે શું થાય તો કે વ્યભિચારી જાય છે. અંગની દ્રઢતા નથી એટલે શું થાય છે, વ્યભિચારી જાય છે. એટલે મહારાજે કીધું કે એનામાં મોટો દોષ છે, એ અંગની દ્રઢતા કરવી જ રહી. જો દોષ મુક્ત થવું હોય તો એ અંગને દ્રઢ કરવાનું જ આપણે રહ્યું. ચારે અંગ ગૌણપણે તો સ્વીકારવા, નહીતર તો સત્સંગી નથી થવાતું. પણ સત્સંગી થયા પછી એક ગુણ જે પોતાની પ્રકૃતિ રૂચિ પ્રમાણેનો હોય એને દ્રઢ કરવો, એની અંદર દ્રષ્ટિ કરીને દ્રઢ કરવો. પછી સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે એ ચાર નિષ્ઠાવાળાને વિશે કોઈ અધિક ન્યૂન છે કે એ ચાર તુલ્ય છે. મહારાજ કે હવે મહારાજની તમારી વાત સમજ્યા, આ ચાર અંગ ગૌણપણે તો દરેકમાં છે, એક અંગ પ્રધાન છે, હવે એક અંગ ઓળખાણું તો એમાં મોટેરું કોણ, ધર્મનિષ્ઠ વાળા મોટા, ભક્તિનિષ્ઠ વાળા મોટા, જ્ઞાનનિષ્ઠ વાળા મોટા કે વૈરાગ્યનિષ્ઠ વાળા મોટા. મહારાજે બહુ સુંદર ઉત્તર આપ્યો અને આ કસોટીનો પ્રશ્ન છે, કારણ કે આમાં બધાએ અંગના કોકને કોક પ્રધાન હોય, કોને કહીએ ને કોકને ખરાબ લાગે ને કોકને સારું થાય ને કોકને વળી બળ મળે ને કોક નારાજ થઈ જાય. એટલે મહારાજે પણ મહારાજે એવો ભેદભાવથી ન વિચાર્યું. મહારાજે જો તટસ્થ ભાવથી જે સત્ય ઉત્તર હતો એ મહારાજે કીધું કે એ ચાર નિષ્ઠાવાળાની વિશે કોઈ અધિક ન્યૂન છે કે ચાર તુલ્ય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જ્યાં સુધી એક એક નિષ્ઠાવાળા વિશે વર્તતા હોય ત્યાં સુધી એ ચારે સરખા છે. એટલે મહારાજે કીધું કે જ્યાં સુધી ચારે ગુણ ગૌણપણે રહેલા છે અને એક ગુણ પ્રધાન છે, કોઈનો ધર્મ હોય, કોઈનો ભક્તિ હોય, કોઈનો જ્ઞાન હોય, કોઈનો વૈરાગ્ય હોય, જેનો જે ગુણ હોય, પણ દરેક ગુણ એક ચાર ગૌણ અને એક પ્રધાન, એવી રીતે જ્યારે દરેકની અંદર પછી ગુણ ભલે ગમે તે હોય પણ જો એ રીતે વર્તતું હોય તો એ બધા સરખા છે. મહારાજે બહુ સુંદર ઉત્તર કર્યો. મહારાજ કે પછી ધર્મવાળા પણ પ્રધાનપણે સરખા છે, ભક્તિવાળા પણ સરખા છે, આત્મનિષ્ઠ વાળા પણ સરખા, વૈરાગ વાળા પણ સરખા છે, પણ ચાર ગૌણ ગુણ બધામાં છે અને એક પ્રધાનપણે રહ્યો છે એવો ગુણ હોય અને આ બધામાં એક સરખું હોય, એક એક ગુણ પ્રધાનપણે રહેતો હોય, ચાર ગૌણ રહેતો હોય, તો મહારાજ કે બધા એક સરખા છે, એમાં કોઈ ન્યૂન અધિક નથી. પણ મહારાજ અહીંયા આગળ બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કે ત્યાં સુધી એક સરખા છે અને જ્યારે એ ચાર નિષ્ઠા એ એકને વિડત એકને વિશે વર્તે ત્યારે એ સર્વાથી અધિક છે. ખાલી અધિક નહીં, મહારાજ કીધું ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય ચારે નિષ્ઠા, અને ચારે નિષ્ઠાને દ્રઢ કરીને રાખી હોય એક પ્રધાનપણે વર્તે ને ત્યાં સુધી સરખા, પણ મહારાજ કે ચારે ગુણ ધર્મ નિષ્ઠા, આત્મનિષ્ઠા, ભક્તિ નિષ્ઠા અને વૈરાગ્ય નિષ્ઠા, આ ચારે એટલે ચારેના લક્ષણ જોજો, હા ખાલી શબ્દ ન પકડશો, જયારે હું આ શબ્દ બોલું ને ધર્મનિષ્ઠા એટલે એના લક્ષણ યાદ કરજો, એના લક્ષણ કેવા હોય, ભક્તિનિષ્ઠા તો એના લક્ષણ કેવા હોય, એનો પ્રેમ કેવો હોય, હા આત્મનિષ્ઠા એની સમજણ કેવી હોય, વૈરાગ્ય નિષ્ઠા એની વૈરાગ્ય કેવો હોય, આ બધા ગુણ સહિત ત્યારે નિષ્ઠા દ્રઢ છે. અને એવી દ્રઢપણે જે રહેલો ધર્મ, ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય, એની નિષ્ઠા જયારે ચારેય નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તે સર્વથી અધિક છે. અને જયારે એ ચારેય નિષ્ઠા એકને વિશે વર્તે ત્યારે તેને પરમ ભાગવત કહીએ અને એને જ એકાંતિક કહીએ. આના હાથનું ખાધું, નાના હાથનું નહીં ખાધું એ એકાંતિક ની વ્યાખ્યા જ નથી. માથાકૂટીને મરી જાઓ. આપણે એકાંતિક ની વ્યાખ્યાને તુચ્છ કરી નાખી છે અને એટલે એકાંતિક થવાતું નથી. ભગવાન સ્વામિનારાયણના શબ્દો, શું કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ મહાપ્રભુ, અનંત જીવાત્માના કલ્યાણને અર્થે કેવી સુંદર વાત. હા, એટલે મહારાજે કીધું સ્થૂળ ભાવે જોશો જ નહીં. આની અંદર મહારાજ કે સુધી અને સુરતને ધ્યાન દેને સાંભળો એકાંતિક ની વ્યાખ્યા. ફલાણાના હાથનું કર્યા, આનું આ કર્યું, આ એકાંતિક ધર્મની વ્યાખ્યામાં આવે છે. કારણ કે ઉપર લખ્યું શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલો સદાચાર, આપણે જોયું ને ધર્મનિષ્ઠામાં, એની અંદર રુચિ હોય એટલે ધર્મનું આચરણ કરવું જોઈએ. હું એનું ખંડન નથી કરતો, એટલે મહેરબાની કરીને અન્યથા ન લેશો. પણ એકાંતિક ની વ્યાખ્યા મહારાજ અહીંયા બતાવી છે. ભગવાન સ્વામિનારાયણ કીધું કે એ ચારેય નિષ્ઠા એકને વિશે વર્તે, એટલે ચારેય નિષ્ઠા અને કેવી રીતે ઉપર લક્ષણ બતાવે એવી રીતે નિષ્ઠા, ગૌણપણે નહીં, ગૌણપણે નહીં અને એક પ્રધાનપણે વર્તતી હોય એવી નહીં, ચારે પ્રધાનપણે વર્તતી હોય અને ચારે ગુણ પ્રમાણે નિષ્ઠા હોય એવી નિષ્ઠા જયારે જીવાત્મામાં આવે ત્યારે એકાંતિક થવાય છે. આપણે ટાઈટલો આપી દીધા એકાંતિક ના અને સમાજને વેરવિખેર કરી નાખ્યો. એમાં નુકસાન એ થયું કે આ ગુણ તરફ કોઈની દ્રષ્ટિ જ નથી ગઈ. આપણી વ્યાખ્યા ક્યાં રહી? જેટલી વ્યાખ્યા આપણે કરી એકાંતિકની ત્યાં દ્રષ્ટિ રહી. આ વચનામૃતને તમે 50 વખત વાંચ્યું હશે કે 1000 વખત વાંચ્યું હશે, પણ આજે તમે વિચારજો મનન કરીને, આ દ્રષ્ટિ સુધી પહોંચ્યું છે કોઈ દિવસ? કારણ કે આ દ્રષ્ટિથી તમે વિચાર્યું મહારાજે શું મહેનત કરી, મહારાજે કેવો દાખલો કર્યો. આ દાખલાને જો સફળ કરવો હોય તો એને આ દ્રષ્ટિ સુધી પહોંચાડવું પડશે. મહારાજની વાતને આ રીતે જ સમજવી પડશે જે રીતે મહારાજે કીધું છે. ચારે નિષ્ઠા, એક ગુણ પ્રધાન હોય, ચાર ગૌણ હોય, મહારાજ કે સરખા છે, સત્સંગી છે, હરિભક્ત છે, ના નથી. પણ એકાંતિક જો થવું હશે તો ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, ચારેની નિષ્ઠા ઉપર બતાવ્યા પ્રમાણે લક્ષણની અંદર, પોતાના દર્પણની અંદર પોતાને જોઈને, અને વ્યભિચાર ન થાય એ રીતે, એમાં મીનમેક ન થાય એવી રીતે ગુણને ગ્રહણ કરીને, નિર્દંભ થઈને, દંભ વગર, દુનિયાને દેખાડવા નહીં, વાસ્તવિક રૂપે એને અનુસરીએ, ત્યારે મહારાજ કે એને જ એકાંતિક ભક્ત કહીએ. એને જ એકાંતિક ભક્ત કહીએ, એ સિવાય એકાંતિક થવાતું નથી. આવી સુંદર વાત મહારાજે સમજાવી. હું માનું છું સમય ઘણો થઈ ગયો છે અને ભગવાનના શબ્દ જ પોતાના સ્વરૂપની અંદર પરિપૂર્ણ છે, એટલે એના ઉપર વિવેચનની કોઈ આવશ્યકતા નથી. ફક્ત એની અંદર શુદ્ધ અને સુધી અને સુરત દઈને સાંભળવાની, સમજવાની જરૂર છે. મનને પોરવીને ભગવાનના મુખેથી નીકળતી વાણી એને જો ગ્રહણ કરીએ તો આત્મકલ્યાણમાં કોઈ લેશ માત્ર સંશય નથી. પણ જો આની અંદર ન સમજી શકીએ તો આપણું દુર્ભાગ્ય. હું આશા રાખું છું કે આ વચનામૃત યથાર્થપણે આપણને સમજાય એવી ભગવાન આપણા સૌ ઉપર કૃપા કરે. અને એ કૃપાની સાથે દરેક ભક્તોને ખૂબ ખૂબ અંતરથી આશીર્વાદ આપીએ છીએ. ભગવાન તમારા સૌના ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને ખૂબ બળવાન કરે, જેવી મહારાજે અહીંયા અપેક્ષા કરી છે આપણી ઉપર. કારણ કે મેં કીધું ને, આપણે પણ એ સભામાં બેઠા છીએ અને મહારાજે કીધું આના ઉપર કરજો. ને હમણાં જ આ વાક્ય વાંચ્યું આપણે, મહારાજે કીધું કે આ પ્રમાણે કરો, આ પ્રમાણે કરો, એટલે આપણને પણ આજ્ઞા કરી છે અને આ પ્રમાણે આપણે પણ વર્તવાનું છે. અને એ રીતે વર્તવાની ભગવાન આપણને શક્તિ આપે એ પ્રાર્થના સાથે દરેક ભક્તોને પુનઃ ભલામણ કરીએ છીએ. પોતાના સ્વાસ્થ્યનું, પોતાના શરીરનું ખૂબ સંભાળ રાખજો અને ભગવાનનું ભજન કરતા રહેજો એ સર્વને ભલામણ કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરથી આશીર્વાદ આપી અને આજના વચનામૃતને આપણે અહીંયા વિરામ કરીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 47મું સહેજાન સ્વામી મહારાજની જય.